શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2052, શ્રી આત્મસિદ્ધિ દશાનિકા મહોત્સવ સંપૂર્ણ આત્મસિદ્ધિ સ્વાધ્યાય પ્રવચન ક્રમાંક 11, વિષય સૂત્ર 4 પદ આશંકા સમાધાન, ગાથા 79-86, સ્વાધ્યાયકાર શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા કોક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. અનંતી કૃપા જ્ઞાની પુરુષોની છે, અમાપ કરુણાથી આ સત્પુરુષોએ સંસાર પરિભ્રમણની મુક્તિના માર્ગની પોતે સાધના કરી જગતના જીવોને એ માર્ગ સુલભ કરાવ્યો. પોતે તો ભવસાગરથી તર્યા, પણ જગતના જીવોને ભવસાગરથી તરવા માટે સુગમપણાએ માર્ગનું નિરૂપણ કર્યું. મોક્ષને પામવો એ એક વાત છે, અને જગતના જીવોને મોક્ષ પમાડવો એ બીજી વાત છે. મોક્ષ સમજાઈ જાય, પણ પામવો કેવી રીતે અને જગતના જીવો પણ એ પામી શકે એ રીતે મહત્વ મોક્ષ માર્ગનું છે. પરમ કૃપાળુ દેવનો ઉપકાર, અનન્ય ઉપકાર આ કાળમાં જો આ જીવો પ્રત્યે હોય તો એમણે લુપ્ત થયેલા મોક્ષ માર્ગને પ્રગટ ખુલ્લમ ખુલ્લા અસંદિગ્ધ રૂપની અંદર આપણી સામે પ્રરૂપિત કર્યો. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ મોક્ષ માર્ગનું શાસ્ત્ર છે. અહીંયા મહત્વ માર્ગનું છે, ઉપાયનું છે. જીવ મુક્ત થાય, મોક્ષ છે, આત્મા છે, એ બધી વાત બરોબર, પણ થાય કેવી રીતે? અને એ થાય તો એની અંદર સૌથી વિશેષ મહત્વ કે બંધ કેવી રીતે છે. બંધ સમજાય તો એ બંધને ટાળવાનો ઉપાય સમજાય. કર્મનો બંધ સમજવાની અંદર જ્યાં મૂળભૂત ભૂલ હોય કે આ જીવ બંધાયો છે કે નહીં, એમાં જ જ્યાં શંકા છે કે ના નથી, કર્મનો કરતા નથી, બંધાયો નથી, આ બધી ભાંજગઢ છે, ત્યાં સુધી મોક્ષ માર્ગની સ્પષ્ટ શ્રદ્ધા જીવને વિશે થવી બહુ દુષ્કર છે. ધર્મ પ્રયત્ન પણ સંશય સહિત થાય, શંકા સહિત થાય, કારણ કે હું માનું કે હું કર્મ કરતો જ નથી ને, મારે કર્મ મને કઈ કરી શકતા જ નથી. છ દ્રવ્યમાં આ અજીવ દ્રવ્યમાં પાંચ અજીવમાંથી એક પૂદગલ અને એક જીવ, જીવ દ્રવ્યમાં તો એક જ જીવ છે. આ બંને વચ્ચેનો જે બંધ પડ્યો છે એને જ્ઞાનીઓ કહે છે કે આ બંધનું સ્વરૂપ સમજવું જોઈએ, કે પૂદગલ વર્ગણાઓ અનંત છે, એમાં એક વિશેષ પ્રકારની વર્ગણા છે એને કારમણ વર્ગણા કહે છે. જેમ આહાર વર્ગણા જગતના જીવોને ઔદારિક શરીર આપે છે, દેહ આપે છે, ભાષા વર્ગણા મનુષ્ય ગતિના જીવોને આ પ્રકારના પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે અક્ષરાત્મક સ્વરૂપ છે. એમ કારમણ વર્ગણા નામની એક પૂદગલનો વિભાગ છે કે જે વિભાગની અંદર એવી શક્તિ છે કે જીવના ભાવનું નિમિત્ત પામીને જીવનો શુભ અધ્યવસાય કે અશુભ અધ્યવસાય એનું નિમિત્ત પામીને એ ભાવના કારણે એ કારમણ વર્ગણાના પરમાણુઓ જીવના પ્રદેશ પ્રત્યે આકર્ષાય છે. અને જેવા જીવના ભાવ, એ ભાવની અંદર જેવી જીવની ઉત્કટતા, શાંતપણું, તીવ્રતા, મંદપણું, જેવું જીવની તારતમ્યતા છે આસક્તિની મોહની, તે જ પ્રકારે એને બંધ પાડે છે. એ જ પ્રમાણે એની સ્થિતિ અને કાળની રચના થઈ જાય છે. જો જીવ આ કર્મ ન કરે તો થતા નથી. પરંતુ સર્વજ્ઞ કહે છે અનાદિ કાળથી આ જીવ કર્મના સંયોગથી જોડાયેલો છે. શિષ્યનો પ્રશ્ન એ કે કર્મથી જોડાયેલો છે, પણ કર્મ મેં કર્યા નથી, મારો વાંક નથી, મેં કાંઈ ભૂલ કરી નથી. અને આ ભૂલની ભ્રાંતિમાં જ આ બધા દર્શનોમાં બધા મતવાદમાં રેખડા કરે છે. કેમ કે બધે એમ જ કહે કે ના, તું તો હાવ હાવ ડાયો છે, મારો છોકરો તો હાવ ડાયો, એ કોઈ દી કાંઈ કરે નહીં. જેમ માં પોતાના દીકરાના દોષ કોઈ દી દેખે નહીં, એમ આ જીવની અંદર એવું ડાપણ આવી ગયું કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આનંદનો ઘન પ્રભુ ત્રિકાળ જ્ઞાતા, મેં કઈ કર્મ કર્યા નથી, મેં કઈ દોષ કર્યા નથી, દોષ મારો સ્વભાવ જ નથી, પછી થાય ક્યાંથી? જો આની અંદર આ ભ્રાંતિ કેવી રીતે આવી જાય છે, તો પછી આ બે દ્રવ્યનો સંયોગ થયો. તો જળ દ્રવ્યની અંદર એવી પ્રેરણા શક્તિ છે કે સામેથી આવીને ચોઈટા તને, જળનો સ્વભાવ છે કે તને ચોઈટા આમથા આમથા, તે કઈ નહોતું કર્યું તો આવીને વળગી પડ્યા. વડગણાનો સ્વભાવ જળનો છે કે જીવનો છે? શિષ્યના પ્રશ્નની અંદર સદગુરુ એને સમાધાન આપે છે. શિષ્ય આ કે છે કે કર્મનો કરતા સાહેબ આ જીવ ન હોય, આ તો કેવો અસંગી અબંધી, અબંધ છે જીવ, અસંગ છે જીવ, આ તો કોક ઈશ્વર હશે અને એને આ બધું વળગાડી દીધું છે. જીવને એની સાથે કઈ સંબંધ નથી. અને કાં તો આ કર્મ કર્મને ખેંચે એમ કર્મ થયા કરતા હશે, સહજથી થતા હશે, અથવા જીવનો ધર્મ હશે તો ભૂલી જાવ ને, હવે એ તો થયા જ કરશે કે ધર્મ કોઈ દી છૂટે નહીં જીવનો. માટે મોક્ષનો કોઈ ઉપાય કરવાની જરૂર મને જણાતી નથી. શિષ્યનો પ્રશ્ન છે, કોઈ જરૂર જણાતી નથી. સદગુરુ કહે છે ભાઈ, વસ્તુ સ્વરૂપ સમજવું જોઈએ કે આ કર્મ જળ છે, આ પૂદગલ પરમાણુઓ છે, અને તને એની જે વડગણા લાગી છે, દેહ રૂપે લાગી છે, સંબંધ રૂપે લાગી છે, પરિગ્રહ રૂપે લાગી છે, આનું કોઈ કારણ તો હશે ને, હેતુ હશે ને, કે બિન હેતુ આ બધું થયા કરે છે? કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. તો આનું આ જે કાર્ય થયું, કાર્ય શું થયું કે જીવ બંધાયો છે એને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વગેરે, પણ જીવના સ્વભાવને જીવના સ્વરૂપને આવરે એવી સ્થિતિ છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે કોઈ પણ કારણથી તેને બંધ દશા વર્તે છે તેનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. હાથ નોંધ એક, એમાં લખ્યું છે કે આ જીવ છે, આત્મા છે, પણ કોઈ પણ કારણથી તેને બંધ દશા વર્તે છે. પેલા આને નિશ્ચય કરો આપણે કે જીવને બંધ દશા વર્તે છે તેનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. સમાધાન આપે છે સદગુરુ કે ભાઈ, ચેતન ન કરે તો કર્મ થાય નહીં. જળનો સ્વભાવ પ્રેરણાનો નથી, ખૂબ સમજી લે. વસ્તુનું સ્વરૂપ તો સમજીને ચાલ કે જળમાં પ્રેરણાનો સ્વભાવ નથી. જીવમાં બે સ્વભાવ છે, એક સ્વભાવ અને એક વિભાવ. જળમાં પ્રેરણા નથી, સ્પ્રેરણા નથી. અને જીવ જે પ્રકારના અજ્ઞાનના કારણે, અને જીવ જ્ઞાનવંત છે પણ એની બે સ્થિતિ છે જ્ઞાનની, જળને તો જ્ઞાન નથી, જીવ જ્ઞાનવંત છે એની બે સ્થિતિ છે, જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાન. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને જ અજ્ઞાન કહ્યું છે. પાછું અજ્ઞાન નામની કોઈ ત્રીજી ચીજ નથી, કોઈ અજ્ઞાન નામનો પદાર્થ નથી, કોઈ સ્વતંત્ર નથી, અજ્ઞાન નામનો કોઈ ગુણ સ્વતંત્ર ગુણ નથી, જ્ઞાનની જ પર્યાય છે. એટલે શાસ્ત્રકારોએ તો કહ્યું કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, જ્યાં આ પરોક્ષ જ્ઞાન છે એમાં કુમતિ, કુશ્રુત અને કુઅવધિ હોય. અજ્ઞાન જીવને વર્તે છે, કર્મને નથી વર્તતું ને, પાછું ભરી ભૂલ ન થાય, કર્મને અજ્ઞાન નથી વર્તતું, જીવને અજ્ઞાન છે. જીવના અજ્ઞાન ભાવને કારણે એનું વિભાવ પરિણામ, મોહ પરિણામ, એને કારણે પર પદાર્થ તરફ એની આસક્તિ બુદ્ધિ, મોહ બુદ્ધિ, પોતાના દેહ પ્રત્યેનો અહમભાવ અને દેહ સંબંધિત સંસાર પ્રત્યેનો મમત્વ ભાવ, આ જીવના બંધનું કારણ છે. આને કારણે એ પુદ્ગલ પરમાણુઓ કાર્મણ વર્ગાણાના ખેંચાઈને જીવ પાસે આવે છે અને એ પરમાણુઓ કાર્મણ અણુઓ કર્મના રૂપની અંદર પરિવર્તિત થાય છે. એમાં જીવ કાંઈ નથી કરતો, એની સ્વભાવ, એની યોગ્યતા, એ બધું જ બરોબર, પણ એનું નિમિત્ત કારણ આ જીવ છે. આ જીવ ન કરે તો કર્મ થઈ શકે નહીં. આ સિદ્ધાંતને સમજવો જોઈએ. કરતો જ નથી એમ નહીં, એ ખોટી માન્યતા છે. કર્મનો કરતા જીવ છે, પણ જીવ કરે તો જ કર્મ થાય, અને જીવ કર્મ કરવા ન ધારે તો કર્મ સંભવિત નથી. અને એમાં સિદ્ધ પરમાત્માનું દ્રષ્ટાંત લઈએ કે જો એમને જો કર્મ નથી કરતા તો ત્યાં પણ કાર્મણ વર્ગણાઓ હોવા છતાં એને બંધ પડતો નથી. કારણ કે કર્મ ક્યારે થાય છે કે જ્યારે જીવ વિભાવ ભાવમાં છે ત્યારે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. બસ આ અવસ્થા સમજવાની છે. પોતાના ભાનમાં નથી, પોતાના સ્વભાવમાં નથી, પોતાના સ્વરૂપમાં નથી. અને જ્યારે આ સ્થિરતા ચલિત થઈ જાય છે સ્વભાવની, ત્યારે જીવ સ્થિરતા ચલિત થતા અસ્થિર થાય છે. આત્માની કંઈ પણ અંશે ચપળ પરિસ્થિતિ થવી તેને શ્રીજીન કર્મ કહે છે. મન વચન કાયાના યોગ છે. આ મન વચન કાયાના યોગ છે એટલે એની ક્રિયા છે. એની ક્રિયા છે એટલે એની ચપળતા છે, એની સ્થિરતા તૂટી ગઈ, એની અંદર આત્મા જોડાઈ ગયો. એ જોડાવાને કારણે એની સ્થિરતા બાહ્ય લક્ષી છે, પર લક્ષી છે. અને અહીંયા જ આ ભૂલ થઈ ગઈ. જીવ કર્મ બાંધવાની શરૂઆત કરી દીધી. પછી તો કષાયોનું જેટલું ઉત્કટપણું, કષાયોની જેટલી તીવ્રતા, કષાયોનું જેટલી માઠાપણું, તેટલા પ્રમાણમાં કર્મ ઉત્કૃષ્ટ બંધાય. નહીં તો કર્મ મંદ બંધાય, શિથિલ બંધાય. પણ એ પરમાણુના કર્મની બંધની વ્યવસ્થા છે. આ પ્રાથમિક વાત. ઈશ્વર નામનો કોઈ તત્વ આ જગતની અંદર જીવના કર્મ બંધમાં નિમિત્ત થતું નથી, માટે ક્યાંય એને લાવવું નહીં, માટે ઈશ્વરને ક્યાંય દોષ દેવાનો ધંધો ન કરવો. કારણ કે ઈશ્વર એ શુદ્ધ સ્વભાવ છે. એટલે દેવની કલ્પના જેટલી જૈન દર્શનની અંદર એને વિતરાગ શબ્દથી સ્પષ્ટ કરી છે, આટલી દેવની કલ્પના ઈચ્છા વિનાનો દેવ, જેને લેશ પણ રાગ નથી, દ્વેષ નથી, એટલે એને કોઈ જીવનું કંઈ કરવાપણું છે નહીં. એ શું કામ કોઈ જીવને બાંધે? શા કારણે બાંધે? શુદ્ધ સ્વરૂપ પામ્યા પછી એ કોઈ જીવને બાંધે? સંસારમાં આવા ધંધા કરવા માટે બેસે? આ વાત કર્યા પછી શિષ્યને તો વાત હવે બેસતી જ જાય છે. હવે પ્રશ્ન કરતો નથી, હવે પ્રશ્ન જે સમાધાન મળે છે એ સ્વીકારતો જાય છે, અને પાછો પ્રશ્ન કરતો જાય છે કે સાહેબ ઠીક છે, ચાલો માની લઈએ, તમે કહ્યું તેમ જીવ કર્મનો કરતા છે. એટલે એણે વળી જુદી ગુલાટ મારી દીધી. એણે એમ કીધું, જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. સદગુરુની વાતમાંથી તંતુ પકડે છો. હવે તો હવે બોધ સાથે શિષ્ય જોડાઈ ગયો છે. બરોબર કે છે કે ભગવાન તમે જ કીધું છે, એની સાથે જ હવે તમારી વાતથી જ મારી વાતને આગળ વધારું છું કે જીવ જો કર્મનો કરતા હોય તો બરોબર, પણ એ ભોગતા કેવી રીતે? કારણ કે કર્મ તો જડ છે. આણે વાત બરોબર પકડી છો કે કર્મ તો જડ છે. તમે જ કીધું કે જડ સ્વભાવની પ્રેરણા જુઓ વિચારી ધર્મ, જો વિચારી જો જડની અંદર એ સ્વભાવ પ્રેરણાનો નથી તો એ ફળ કેવી રીતે આપે? એને શું ખબર પડે કે આને શુભ ફળ આપવું, આને અશુભ ફળ આપવું, આને દુઃખી કરવો, આને સુખી કરવો, આને ઈષ્ટનો સંયોગ કરાવવો, આને અનિષ્ટનો કરાવવો, આને ઈષ્ટનો વિયોગ કરાવવો, આવું કર્મને ખબર પડે? કર્મ ફળ આપે કે કર્મ તો જળ છે, હવે એ શું ફળ આપે આપણને? જો શિષ્યની દલીલ સમજવા જેવી છો કે કર્મનો કરતા એ તો બરોબર જીવ છે માની લીધું, પણ એનો ભોગતા એ જે સાતા અસાતા વેદે છે, એ જે સુખ ને દુઃખ વેદે છે, એને જે સાતા અસાતા વેદની એનો ઉદય છે આ કર્મ દે. એટલે એને કહ્યું કે જળ કર્મ જેમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ નથી તે ફળનો આપનાર કેવી રીતે બને પ્રભુ? એ ફળ આપે કેવી રીતે? અને જીવને ફળ ભોગવવું તો પડે છે, કેમ કે તમે ચોથું પદ કીધું છે એની મારી શંકા છે. તમે ચોથા પદમાં શું કીધું કે આ જીવ માત્ર કર્મનો કરતા છે એવું નહીં, કર્મનો ભોગતા છે. તો કે આ ભોગતા કોણ થાય? અને જો એ કર્મનો ભોગતા કેવી રીતે બને? કોઈ ફળ આપે તો એનો ભોગતા થાય કે આપ્યા વિના ભોગતા થાય? મને કોઈ ખાવાનું આપે તો હું ખાઉં કે આપ્યા વિના ખાઉં? હું સરસ મજાના મિષ્ટાનનો ભોગતા ક્યારે બનું? કે મને કોક મિષ્ટાન ભાણામાં પીરસે તો બનું ને. એમ કે છે કે આ તમે કીધું કે આત્મા ભોગતા છે, હવે આત્મા એક જ ચેતન છે, બાકી તો આખી સૃષ્ટિ જળ છે, તો આને આપનાર કોણ? આપવા માટે તો પ્રેરણા જોઈએ, સ્ફૂર્ણા જોઈએ, પાછું આને આ આપવું, આને આ આપવું. જે માં હોય, ડોક્ટર હોય, એ કંઈક આપે કે આને હિતકારી આપો, આને અહિતકારી આપો, દુશ્મન હોય તો આપનાર તો કોઈક એવો જોઈએ ને કે જે નક્કી કરે કે આને સારું આપવું, આને ખરાબ આપવું, આને શુભ આપવું, આને અશુભ આપવું, અને કાં બધાને હરખું આપી દે. પણ એવું તો છે નહીં આ સંસારની અંદર. ભારે કહી, એને તો ગુરુને બરાબર, શિષ્ય પ્રશ્નમાં બરાબર લીધા છે. ભોગતા આત્મા હોય તો ફળનો દાતા કોણ? આત્મા ભોગતા છે એમ આપે કીધું તો એણે ભોગતાના પદની અંદર શંકા ન મૂકી, પણ આપનાર કોણ એ તો કયો? એટલે અમે નક્કી કરીએ કે પછી આ ભોગતા છે કે નહીં. જળ કર્મ છે, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય? આ શિષ્યને ત્રીજા પદમાં પોતે જ્ઞાન થઈ ગયું છે, અહીંયા કબૂલાત આપે છે કે તમારું ત્રીજું પદ હું સમજી ગયો છું કે કર્મ તો જળ છે, પણ આ ફળ પરિણામી ક્યાંથી થાય? ફળ આપવામાં તો કંઈક ને કંઈક શુભાશુભ પરિણામનો દાતા, અનુકૂળ પ્રતિકૂળ સાતા અસાતાનો આપનાર, તો આવું કોણ નક્કી કરે? એટલે એમણે પછી પોતાનો તર્ક લંબાવીને કીધું, ફળદાતા ઈશ્વર ગણીએ ભોગતા પણ સધાય, એમ કહે ઈશ્વર કણું ઈશ્વર પણ જાય. કેટલો કાબેલ છે એ કે હું તમને નતો કહેતો ઈશ્વર છે, મેં તમને પહેલા કીધું હતું કે ઈશ્વર છે, હવે જો ફળદાતા ઈશ્વર ગણો તો ભોગતા પણ સદાય. તો તમે જે કહો છો કે આત્મા ભોગતા છે તો બરોબર મેળ બેસી જાય કે આત્મા એના કર્મનો ભોગતા છે, પણ કોક નક્કી કરી દે, કોક ચિત્રગુપ્તનો ચોપડો રાખે, એમાંથી નક્કી કરે કે આને આટલું પુણ્ય આપો, આટલું પાપ આપો, આટલી સાતા આપો, આટલી અસાતા આપો, આ હરામખોરને આટલી સજા કરો, આટલો એને શિરપાવ અને પુરસ્કાર આપો, આ કોક ન્યાયાધીશ, આ કોક જગતનો કાજી, આ કોક જગતનો હિસાબનીશ મુનિમ, આમ જો આ ઈશ્વર ગણી નાખો તો ભગવાન તમારી બધી વાત પૂરી થઈ જાય. આ પોતાનું કઈ નથી કહેતો. ફળદાતા ઈશ્વર ગણીએ ભોગતા પણ સદાય, આ જીવને કર્મના ફળનો દાતા જો ઈશ્વર ગણો, કારણ કે કર્મ તો જળ છે, એ પરિણામ કેવી રીતે આપે અને એમાંય પાછું શુભ અશુભ પરિણામ કેવી રીતે આપે? ઈશ્વર જો તમે બેસાડી દો તો વાત થોડીક હળવી થઈ જાય કે હવે બરોબર. એ ભગવાન સૌનો હિસાબ રાખ, ઈશ્વરના દરબારમાં સૌનો ન્યાય છે, એમાં દેર હૈ અંધેર નહીં હૈ, બસ આવું બધું પછી સમાધાન પછી જલસો આવી જાય. જો અન્ય દર્શનની વાત કેવી ગૂંથણીમાં આવે છે જુઓ તો ખરા, કેવી કેવી રીતે કોઈ દર્શનનું નામ લીધા વિના, ટીકા ટિપ્પણી કર્યા વિના, નિષેધાત્મક થયા વિના, કંઈ પણ પ્રકારની ખંડનાત્મક કોઈ દ્રષ્ટિ અપનાવ્યા વિના પરમ કૃપાળુ દેવ આવા શિષ્યના મોઢામાંથી શબ્દ મૂકીને પણ એ વાતનું સમાધાન કેવું સરસ રીતે ગોઠવી દે છે. કે તમે જો ઈશ્વર ફળદાતા આપે છે એટલું કહી દો એટલે વાત પૂરી થઈ ગઈ મારે. કારણ કે ભોગતા છે એ વાત સાચી, પણ દાતા વિના ભોગતા કેવી રીતે? અને કર્મ તો દાતા થાય એમ છે નહીં, કેમ કે તમે જળ કીધો એને, આ જળ દાતા નથી, હવે ઈશ્વર છે કે નહીં એમ નક્કી કરી દો. એમ કહે ઈશ્વર તણુ ઈશ્વર પણું જ જાય. ભગવાન જો તમે ઈશ્વરને વચમાં લાવશો તો તમે પાછું ઈશ્વરપણાના ગુણ કીધા હતા. શું કીધું તું? કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ત્યારે તમે કીધું તું કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, પરમ શુદ્ધ ચૈતન્ય અવસ્થાને પામેલું જીવનું સંપૂર્ણ સ્વરૂપ. જેને પૂર્ણ જ્ઞાન પ્રગટે છે તે ભગવાન, અને જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે છે તે ઈશ્વર. તો એમાં દોષ આવી જશે. હવે કર્મની પણ બાદબાકી કરી અને પોતે ને પોતે ઈશ્વરની બાદબાકી કરી. ભગવાન જોજો અહીંયા કે છે કૃપાળુ દેવ, કે જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, એનું ઈશ્વરપણું જ વયું જાય. આ તો એનું ઈશ્વર પદ જોખમમાં મૂકી દીધું આણે. ફળદાતા ઈશ્વર ગણીએ કહીને ઈશ્વરનું ઈશ્વર પદ જોખમમાં મુકાઈ ગયું, ઇન્દ્રનું ઇન્દ્રાસન હાલી ગયું છે. આ તો આ બધી વાત એવી સરસ સંવાદમાં ચાલે છે કે ભલભલા પદની જે આપણે કલ્પના કરીએ છીએ એ કલ્પનાના આખા મૂળ હલાવી નાખે છે. એટલે કે છે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિક અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, તેથી તેની યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. આ જો ઈશ્વર એક એક જીવને ફળ દેવા બેસે, જીવ કેટલા? અનંત જીવ. હવે બધાનો હિસાબ કરવા બે આખો દી હવર ત્યાં જુદી. તો એને અનેક જીવનો સંગ થાય. આ વ્યવહારનો પ્રપંચ છે એટલે એની શુદ્ધતાનો ભંગ થઈ જાય છે. કારણ કે એને વિકલ્પ કરવા પડે, સંકલ્પ વિકલ્પ કરવા પડે કે આને શું દેવું, આને શું દેવું, આને શું દીધું હતું, આને કેટલા કર્મ કર્યા હતા, કેટલા ખપાયા હતા, કેટલા બાકી રહ્યા, કઈ પ્રકૃતિના બાકી રહ્યા, કેટલા સમયના બાકી રહ્યા. તો કે છે ઈશ્વરને તો આપણે નિર્વિકલ્પ કીધો છે. આ નિર્વિકલ્પ આવા વિકલ્પ કેદી કરે? એની શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવ આદિનો કરતા નથી. જો પરભાવ આદિનો કરતા થાય તો તેને સંસારની પ્રાપ્તિ થાય. અને ઈશ્વર પણ જો પરને ફળ દેવામાં પડે, એ રૂપ ક્રિયામાં પ્રવર્તે, તો એને પણ પરભાવના કરતાપણાનો પ્રસંગ આવે અને એથી કરીને એને પણ સંસારમાં પાછું આવવું પડે. જો અન્ય ધર્મની બધી વાત કેવી રીતે સરસ વણાઈ જાય છે. મુક્ત થયેલો આત્મા કોઈ દિવસ સંસારમાં પરત આવી શકે નહીં, અને આવે તો મુક્તપણાની આપણી કલ્પના હજુ જોઈએ તે પ્રકારની નથી. ક્યાંક ભૂલ થાય છે, ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ. જૈન દર્શન અને ઇતર દર્શનનો ભેદ. સંભવામી યુગે યુગે, તો કે જે ન સંભવામી કદાપી નચ. એકવાર આત્મા મુક્ત થયો ફરીથી દેહ ધારણ કરતો નથી, એને ક્યારેય નીચે અવતર કરવાની જરૂર પડતી નથી, એને સંસારનું પરિભ્રમણ હોય જ નહીં. એની શુદ્ધતા છે, મુક્તતા છે એની શુદ્ધતા છે, મુક્તતા છે તે તેની પૂર્ણતા છે, મુક્તતા છે તે તેની વિતરાગ દશા છે, પરમ શુદ્ધ ચૈતન્યની અવસ્થા છે. એમાં સંભવામી યુગે યુગે સંભવિત થઈ શકે નહીં. ઈશ્વરને જન્મ ધારણ કરવા પણ રે તો ઈશ્વર કોકને દેનાર દુઃખનો દેનાર, કોકને દુઃખનો હર્તા. એટલે કે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. હજી મારે અનેક લોકોનું રક્ષણ કરવું છે અને અનેકનો ઘાત કરવો છે. આ કલ્પના જૈન દર્શન કે છે. મુક્ત જીવને માટે આ વાત બેસી શકતી નથી. ઈશ્વરનું સ્વરૂપ આ સંભવી શકે નહીં, કારણ કે મુક્ત આત્માને કર્મથી મુક્ત થયો છે, ને તો મુક્ત સેનાથી થયો? કર્મથી મુક્ત થયેલો આત્મા દેહ ધારણ કેવી રીતે કરે? એટલા અનેક પ્રકારના અધ્યાત્મ દર્શનની અનેક સમસ્યાઓ આત્મસિદ્ધિની અંદર એવી સરસ રીતે ગૂંથાઈ ગઈ છે, આત્મસિદ્ધિમાં એવી રીતે વણાઈ ગઈ છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે આમાં કોઈ ધર્મનું નામ આપ્યું નથી અને કોઈની નિંદા નથી, અને છતાં વિતરાગ દર્શનની શ્રદ્ધા સાબિત થાય છે. છ દર્શન બતાવી દીધા છે. વાંચનાર સાધક, એનો વિચાર કરનાર સાધક પોતાની મેળે નિર્ણય લઈ અને પરમ સત્યની ઉપલબ્ધિને પામે. અને જો આ મુક્ત જો ઈશ્વરને ફરીથી સંસાર પણ પ્રાપ્ત થાય તો મુક્ત જીવ કરતા પણ તેનું ન્યૂનત્વ ઠરે છે. તો પછી એના કરતા સાદા જીવ આપણે સારા કે મુક્ત થઈ ગયા એટલે થઈ ગયા, સંસાર ભ્રમણનો નાશ થઈ ગયો. ઈશ્વર થાય તો ઓર મુશ્કેલી થઈ જાય. શું થાય કે એને તો પાછું વળી સંસાર પણ પ્રાપ્ત થાય, તો મુક્ત શું કામ થયા ભાઈ? તેથી તો તેનું ઈશ્વર પણ જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. પરમ કૃપાળુદેવ શબ્દ મૂકે છે, એનું ઈશ્વર પણ જ ઉચ્છેદવા જેવું થાય છે. માટે આ શિષ્યએ તો ગજબ કરી છે. આ શિષ્યએ કીધું કે તો જ આ તમારી વાત બેસે, ભોગતા પણ હું તો માનું. ઈશ્વર જો ફળ આપે તો આ જીવ ભોગવે, જો આપનાર કોઈ ન હોય તો હે ભગવાન મને સમજાવો પાછો કે ફળનો ભોગતા કોણ, અને જો ફળનો ભોગતા ન હો તો મોક્ષના ઉપાય શું કામ કરાવો છો? આની વાત તો ફરી ફરી નહીં જ આવે છે કે અમારે આ મનુષ્ય જન્મમાં આ ધર્મની આરાધના કરવાનો કામ શું છે? અમને જે મળ્યું છે ભોગવાદીઓ પ્રભુ શાંતિથી, તમે આવીને અમને કહ્યું કે તમે બધા બંધ છો, બદ્ધ અવસ્થામાં છો. આ બંધ અને મોક્ષ આ ધર્મના બે અધિષ્ઠાન. જીવ કોઈ પણ કારણથી આ આત્માને બંધ દશા વર્તે છે. આ જીવ ગમે તેવા સુખના ઉદયમાં હોય, ચક્રવર્તી પણ એને પ્રાપ્ત હોય કે દેવાધિદેવ એવા ઇન્દ્રાદિકની પદવી એને પ્રાપ્ત હોય, તો પણ વિતરાગ વિજ્ઞાન કહે છે કે આ બંધ દશા છે. તું સ્વર્ગનો અધિપતિ હો તો પણ બંધ દશામાં છો, અને પૃથ્વીનો અધિપતિ હો તો પણ બંધ દશામાં છો. બંધ અને મોક્ષ એનું યથાર્થ વ્યવસ્થા, એનું યથાર્થ શાસ્ત્ર કોઈ પણ દર્શનને વિશે હોય તો તે જૈન દર્શનને વિશે છે. અને જૈન દર્શન બંધ અને મોક્ષની વ્યવસ્થામાં એટલા બધા તીર્થંકરો સર્વજ્ઞો કેવડીઓ સ્પષ્ટ થયા છે કે આટલી પ્રકારની જીવની આ અવસ્થા અસંદિગ્ધ રૂપની અંદર શંકારહિતપણે સ્થાપિત કરવાની અંદર જૈન દર્શનમાં પૂર્વાપર ક્યાંય વિરોધ આવતો નથી. એટલે કૃપાળુદેવે કહ્યું કે અન્ય પણ જ્ઞાન બધા ગ્રંથ શ્રેષ્ઠ છે. અનેક ગ્રંથોમાં કહ્યું છે કે વાંચજો, આ વાંચજો, આ વાંચજો, પણ એમાં પરસ્પર વિરોધ આવે છે. પણ તમે ત્યાં વિરોધને સમાવી દેજો, ત્યાં બાજુ ઉપર રાખીને આગળ ચાલજો. કેમ કે પરમ કૃપાળુ દેવ એ ખંડનાત્મક શૈલીમાં નહોતા, એટલે એમણે વિતરાગ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે આ શાસ્ત્રોમાં પણ ક્યાંક આવી આવી પ્રકારની વાત આવશે, કઈ વાંધો નહીં, તમે એ વાતને બાજુ ઉપર રાખી અને આગળ ચાલજો. આવો કરુણાવંત પુરુષ ધર્મના આચાર્ય તરીકે એનો પણ જોટો જડવો મુશ્કેલ છે, કારણ કે ચારે બાજુ મતાચાર્ય થયા છે, દર્શનાચાર્યની ખામી છે. છે દર્શન સમાવીને વાત કરનાર પ્રભુ આત્મસિદ્ધિમાં એની વાણીમાં કોઈ નહીં દુભાતો નથી, એની વાણીમાં કોઈ મતનું ખંડન એને સ્પષ્ટપણે કર્યું નથી. એણે પોતાની મંડનની શૈલી જેવી બતાવી છે કે શૈલીની અંદર જ અનેક મતોનું આપોઆપ આપણને સમાધાન પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે આ જો ઈશ્વર જો તમે નહીં માનો ઈશ્વરને, તો પછી આ ફળનો દાતા પ્રભુ કોઈ નથી, અને દાતા નથી અને તમારે આને ભોગતા તો બનાવવો છે. માટે કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરે તો જ બને એવું છે. જો ઈશ્વરનો આશ્રય છોડી દઈએ તો બને એમ નથી. પણ એમાં તમારો પાછો ઈશ્વર ઈશ્વર રહેવાનો નથી, એટલે પાછો કોક બીજો ચિત્રગુપ્ત લાઈવે છૂટકો છે, ફરી કોક ધર્મરાજને બેહેડે છૂટકો છે, તો આખું દર્શન આખું હાયલું જાય. નહીં તો પાછું જીવનો કર્મ કરે ને પાછો એનો ભોગતા કોણ? ત્યાં પાછા બધા તત્વના દર્શીઓ છે એ મૂંઝાઈ ગયા, એટલે એમણે ઉપાય શોધી લીધો કે અહીંયા ભગવાનને બેહાડો, વળી પાછું અહીંયા અધર્મ વધી ગયું દુનિયામાં શું કરવું, તો કે લાવો ભગવાનને ઉપરથી નીચે, એને ધર્મરાજા બેહાડવો પડે, એને પાછો ધર્મરાજાને કામનું ભાર ઘણો એટલે એક પાછો મુનિમ રાખવો પડે ચિત્રગુપ્ત, પાછો એનો ચોપડા ચિતરવા પડે, કંઈક આવી કલ્પનાઓ કરવી પડે છે. ધર્મ સત્યથી દૂર વયો ગયો, કલ્પનામાં ગયો, ધર્મની સ્વરૂપમાં કલ્પનાનો પ્રવેશ થઈ ગયો, અને જેવું વ્યવહારની અંદર આપણે સમજીએ કે લેણ દેણના સંબંધ, હિસાબ કિતાબ, ધંધો કરતા હોય તો સરવૈયા કાઢવા, આ છે તે, એ બધું ધર્મમાં લાગુ પાડી દીધું. કારણ કે સમાધાન મળી ગયું અને જીવ સંસારી છે એટલે એને સમાધાન ગળે. એ વાત સાચી છો. એ મારો વાળો હવના હિસાબ રાખે છે તો બેંકની પાસબુકની કોપી મંગાવો ભગવાન આગળથી કે સાહેબ ફેક્સથી મારી કોપી મોકલી દો, એટલે મને ખબર પડે કે હવે લેણ દેણના શું સંબંધ છે, મારે કેટલું વ્યાજ દેવાનું છે અને હવે રકમ બાકી કેટલી છે. ધર્મનો વિષય જીવે ખૂબ જાગૃત વિચારવાનો વિષય છે. ક્યાંય મતમાં આવી જવું, લાગણીમાં તણાઈ જવું, આવેશમાં આવી જવું, કોઈ અંધશ્રદ્ધા કરી લેવી, એનાથી નહીં ચાલે. પ્રભુ ચાલ્યો જા, જ્ઞાનીની ધારે ધારે ચાલ્યો જા. પરમ કૃપાળુ દેવે કીધું છે કે મારું કેવું ધાકડે ધાકડ માન્ય કરશો, મારું કેવું ધાકડે ધાકડ માન્ય કરશો, તમને તો અનેક આવશે પણ આ તો મહાવીરનો સમીપગામી શિષ્ય છે. એટલે કહે છે કે એટલી પૂર્ણતા પ્રકાશે છે કે જો તમારામાં યોગ્યતા હશે તો માર્ગની પ્રાપ્તિ માટે સમર્થતા વાળો પુરુષ બીજો શોધવા જવો પડશે નહીં. આ અભિમાન નથી એને, પણ એ કહે છે કે આ પૂર્ણ માર્ગ જો વિતરાગનો જાણવો હોય તો આવો અમારી પાસે. હે દુષમ કાળના દુર્ભાગી જીવો, જન્મ મરણના ચક્રમાં અટવાતા તમે, સંસાર તાપથી પીડાતા, આવો આ મહાવીર, આ બીજા રામ, એના શરણે આવો. અમે તો અમૃત સાગર છીએ, અમે કલ્પ વૃક્ષ સમાન છીએ. જ્ઞાન અપેક્ષાએ, દર્શન અપેક્ષાએ, વ્યવહારમાં ભલે અમને પણ કર્મનો ઉદય છે, એ જે જ્ઞાન અમે જાણીએ છીએ એ જ્ઞાનને જ કારણે એનું પરિણામ છે. અમે જે તત્વજ્ઞાનમાં શ્રદ્ધા છે એ અમે જાણીએ છીએ, આ પણ અમારે ભોગવવા પડશે. અરે મહાવીરને છોડ્યા નથી, અમને ક્યાંથી છોડશે કર્મ? પણ એથી કરીને બાકીનો કર્મનો કેટલોક ઉદય એવો છે કે જે કર્મ અઘાત્યા છે, અઘાત્યા કર્મ ઉપર તમે દ્રષ્ટિ નહીં દો, એથી જ્ઞાન આવરિત થતું નથી, એથી દર્શન આવરિત થતું નથી. એવું અદભુત સ્વરૂપ જેને પ્રગટ્યું છે, એટલે કે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એ આ પુરુષ કહી શકે. અને છતાં એ કોઈ જ્ઞાનીની અસાતના નથી કરતા, એવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી, એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં અને શુભાશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોક્તૃત્વ ક્યાં રહ્યું? જોયાની દલીલ, આનો તર્ક જોયો શિષ્યનો કે ઈશ્વર સિદ્ધ થાય એમ નથી, ફળદાતા ઈશ્વર સિદ્ધ થાય એમ નથી, કેમ કે ભગવાન તમે જ કીધું છે કે જેમ કર્મ જળ છે એમ ઈશ્વર સંપૂર્ણ શુદ્ધ છે, એટલે ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. હવે જો કર્મની તાકાત નથી, ઈશ્વર સિદ્ધ થાય એમ નથી, તો કર્મ ભોગવવાનું પછી આ જગતનો નિયમ એ કેવી રીતે આવે? કર્મ ભોગવવા માટેના સ્થાન તો જોઈને, મેં ચોરી કરી હોય તો મને જેલમાં નાખવો જોઈએ, પણ જેલ કોણ કરે? રાજા હોય તો જેલ બનાવે ને, જેલની વ્યવસ્થા કોણ કરે? કોર્ટની વ્યવસ્થા કરવી પડે, પોલીસ ખાતાની વ્યવસ્થા કરવી પડે, અને જેલની વ્યવસ્થા કરે ત્યારે ન્યાય મળે ને. તો આ જગતના જીવોને કર્મનો ભોગવટો કરવા માટે આ વ્યવસ્થા કરનાર કોણ? એને ભોગવવાના સ્થાન કોણ બનાવે? એને માટે કોઈ જગતનો નિયંતા તો જોઈએ, કરતા આધાર ઉપર જગતના જીવોને એના શુભાશુભ કર્મનું ફળ પ્રાપ્ત થાય, નહીં તો આ એને સારા કામ કર્યા છે એને સ્વર્ગમાં જાય, એને એવા પ્રકારના કામ કર્યા છે એને નારક જીવન પ્રાપ્ત થાય, એ પ્રકારની તિર્યંચ અવસ્થાને પ્રાપ્ત થાય, એ પ્રકારના એને સંયોગો મળે કે જેથી દુઃખ ભોગવે, એ પ્રકારના સંયોગો મળે કે સુખ ભોગવે. સૂર્ય, ચંદ્ર, તારા, જ્યોતિષ, આ બધા વિમાનોની અંદર, એ અનુત્તર વિમાન, દેવ વિમાન, આ બધામાં જાય, પણ આ બનાવે કોણ? આની રચના કોણ કરે? એટલે મેં કહ્યું કે ઈશ્વર હોય તો આ બધું કામ પૂરું થઈ જાય, કે બધું આખા જગતની રચના ઈશ્વર કરે છે અને હવને એના ઠેકાણે મોકલી દે છે. તો પછી જગત નિયમ નહીં હોય, તમે એક વાર આ ઈશ્વર સિદ્ધ થાય એમ છે નહીં, અને ઈશ્વર સિદ્ધ ન થાય તો જગતનો કોઈ નિયમ, એની કોઈ વ્યવસ્થા, એનું કોઈ સંચાલન, એનો કોઈ વહીવટ આ સંભવિત નથી. તો પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન ક્યાં છે? કહો, શુભાશુભ કર્મ ભોગવવા માટેના સ્થાનકો એ ક્યાં છે, એવા સ્થાનકોની વ્યવસ્થા શી રીતે થાય, કેવો સરસ મજાનો સૂક્ષ્મ પ્રશ્ન, પણ કેવો સુંદર પ્રશ્ન છે કે હું જે કઈ કર્મ કરું એનું ફળ મને કેવી રીતે મળે, મને જ મળે બીજા કોઈને ન મળે, અને કોઈના કર્મનું ફળ મને ન મળે, ક્યાં હિસાબમાં ફેરફાર થાય, બેંકમાં થાય, મારી બેલેન્સ તમારામાં ચડી જાય, તમારો ચેક મારા ખાતે ઉધરાઈ જાય, અને છતાંય બેલેન્સ મળી જાય, આ ઈશ્વરના રાજમાં, આ સૃષ્ટિના વિધાનમાં, આ કર્મના સિદ્ધાંતમાં, આ કુદરતના કાનૂનમાં, અનંત કાળથી આ કાનૂનના વહીવટી તંત્ર ચાલે છે, આમાં ક્યાંય કોઈને અન્યાય થયો એવું ક્યાંય જાણવા મળ્યું કે આ બિચારાને ખોટી તકલીફ આવી, અને જેને જાણવા લાગ્યું કે મને ખોટું દુઃખ પડે છે એ જ્ઞાની પાસે ગયો, ત્યારે જ્ઞાનીએ કહ્યું કે ભાઈ આ જન્મમાં નહીં પણ આટલા જન્મો પૂર્વે તે આ જીવ સાથે જે અશુભ ભાવ કર્યો હતો તે ભાવથી બંધાયેલા ભરતે ગ્રહણ કરેલા કારમણ વર્ગણાના પૂદગળો કર્મના બંધ રૂપે પરિણમી એની કાળ સ્થિતિ પરિપક્વ થતા વિપાકપણાને પામીને ઉદયમાં આવ્યા છે તેનું ફળ તો અત્યારે ભોગવે છે. એક પણ કર્મ છટકી શકતું નથી, એક પણ જીવ પણ એના પરિણામથી છટકી શકતો નથી. આની વ્યવસ્થા, આનો વહીવટ, આનો પ્રશ્ન શિષ્યએ ઉભો કરી દીધો છે. સમાધાન સદગુરુ એનું આપે છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જળ ધૂપ. હે શિષ્ય, આ ભાવ કર્મ છે ને કે જેનાથી દ્રવ્ય કર્મ બંધાય છે. દ્રવ્ય કર્મ તો પેલા ક્રિયા પછીનું એક દ્રશ્ય પદાર્થનું, પૂદગળના રૂપી પદાર્થોનું પરિણમન છે, એ કર્મ બંધાય છે. પણ એ કર્મ બંધાતા પહેલા એક ભાવ કર્મ નિર્માણ થાય છે, અને આ ભાવ કર્મ છે એ જીવનો સ્વભાવ છે. ભાવ કર્મ છે એ ભ્રાંતિના કારણે છે, પણ એ ભ્રાંતિ જીવની છે, બીજા કોઈની નથી. બીજા કોઈને ભ્રાંતિ હોઈ શકે નહીં, બીજા એકેય દ્રવ્યને ભ્રાંતિ ન હોય, જીવને ભ્રાંતિ છે. અજ્ઞાન પરિણામ જીવનું છે, મોહ પરિણામ જીવનું છે. એટલે પેલા ભાવ કર્મ બંધાયું, અને ભાવ કર્મના આધારે આ કારમણ પૂદગળ પરમાણુઓ દ્રવ્ય કર્મના રૂપમાં બંધાયા અને આત્માની સાથે બદ્ધ અવસ્થાને પામ્યા. એક જ ક્ષેત્રે એના પ્રદેશ અને આના અણુઓ એ બંને બદ્ધપણાને પામ્યા, જેથી આત્માની શક્તિ ઉપર આવરણ આવી ગયું. આત્માની શક્તિ ઉપર આવરણ આવી ગયું. વિભાવ પરિણામ તે જીવનું અજ્ઞાન છે, ભ્રાંતિ છે. ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ પરિણમે છે. આત્મા જ્યારે ભાવ કર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે ત્યારે ત્યાં રહેલા પૂદગલ પરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મ ભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા ચેતન અને જળ એક ક્ષેત્ર અવગાહે અવગાઢતા પામે છે. આખું આ જૈન દર્શને કર્મબંધની સ્થિતિ અત્યંત રીતની અંદર શુદ્ધપણે સ્પષ્ટ કરી છે. અને આ આત્માનો ભાવ કર્મ સાહેબ શું અમે હજી સમજતા નથી, તો કે છે રાગ દ્વેષ સહિત પરમા પરિણમવું તે ભાવ કર્મ છે. કૃપાળુ દેવ તો બધી વ્યાખ્યા ટૂંકી ટૂંકી જ આપે. રાગ દ્વેષ સહિત પરમા પરિણમવું તે ભાવ કર્મ છે, અને આ તારી કલ્પના છે, કારણ કે વાસ્તવિકતા નથી. કોઈ પર તારો નથી, તું કોઈ દિવસ કોઈનો થઈ શકે તેમ નથી, કોઈ તારું થાય તેમ.
હું પરતણો નહીં પરન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે જ્ઞાતા બને.
આ સમ્યક્ત્વની ભાવના રોજ આપણે ભાવ પ્રતિક્રમણમાં લઈએ છીએ. ભાઈ આવી સ્પષ્ટ ભાવના, આ તારું અજ્ઞાન છે એટલા તારું ભાવના તૂટી ગઈ. સાચી ભાવના રાખ, હું પરતણો નથી પર મારા નથી, એક પણ પરમાણુ મારું નથી, જગતની અંદરનું એક પણ પરમાણુ ભૂતગલ પરમાણુ અજીવ તત્વ છે, જળ છે, ચેતન પરમ શુદ્ધ છે, જ્ઞાન દર્શન એના ગુણ છે, રંગ રૂપ રસ વર્ણ આના ગુણ છે, આ બંનેના ગુણને ક્યાંય સામ્યતા નથી, એકરૂપતા ક્યારેય બની શકે એમ નથી, એકરૂપતા નથી બનતી એટલે બધનો સંબંધ આવ્યો છે, બંધ બની શકે છે, એકરૂપતા ન બને બંધ બની શકે છે, અને બંધ છે એ અવરોધ છે, અંતરાય છે, જીવના પોતાના સ્વભાવના ગુણોના પ્રકાશનમાં જીવના ગુણો અવરાઈ જાય છે, આત્મા પોતાના નિજાનંદ પોતાના સતસુખનો તેને વિયોગ થઈ જાય છે, એટલે પોતાના જે સુખ અને આનંદ છે એનો ભોગવટો કરી શકતો નથી, અને અજ્ઞાન ભાવથી પર પદાર્થ સાથે બાંધેલી ભ્રાંતિના કારણે, રાગ દ્વેષના કારણે, મોહ પરિણામના કારણે એક કર્મ પૂતગલ એની માયા રચે છે, એવા સંજોગો આપે છે, એવી રચના આપે છે, અને આ જીવ એમાં ને એમાં દુઃખી થતો થતો એનો અનંત સંસાર વધાર્યા કરે છે, કારણ કે જેવા પ્રતિકૂળ સંજોગો આવે તો એના પ્રત્યે પાછો દ્વેષ કરે, અનુકૂળ સંજોગો આવે તો એના પ્રત્યે પાછો રાગ કરે, આ એની રાગ દ્વેષનું ચક્કર ક્યારે બંધ થતું જ નથી, એક સમય જ્ઞાની કે છે એવો લાખ એવો રાખ કે જેમાં તું કર્મનો ઉદય ગમે તે આવે સંભાવે બેસી જા, સંભાવથી જોયો એક ચક્કર એવું રાખ કે જેથી કરીને હવે નવો બંધાવવાની પ્રક્રિયા તૂટે, અહીંયા જે ચક્ર ચાલે છે એનો બંધ કરી દે, અને પછી ચક્કરને ઊંધું ફેરવવાનું શરૂ કરી દે, જે ચક્કર ચાલે છે એને રોકી દે, એની ગતિને રોકી દે, અકાળ ગતિ ચાલ્યા કરે છે, સંસારની પરિભ્રમણની ગતિ ચાલે છે, એક વાર એક સામાયિકની અંદર જીવ બેસી જાય, સાવધ્ય પાપનો ત્યાગ કરીને સત્પુરુષના વચનમાં લીન બનીને આ રોજના સામાયિક અને પ્રતિક્રમણમાં રોજનું અનંત કાળનું જે ચક્ર ચાલે છે એને થંભાવવાનો પ્રયાસ છે, રોકી દો, એમાં જો ભાવની ઉત્કૃષ્ટતા આવી તો ચક્કર આમ ચાલતું હતું એની બદલે ઊંધું ચાલે, ઊંધું ચાલે એમ છૂટવાના તરફ જાય, ઓલો બંધાવા તરફ જતો હતો હવે છૂટવા તરફ જાય, બસ વાત સરળ છે, એટલે અહીંયા કહે છે કે ભાવ કર્મ એ તો જીવનો વ્યાપાર છે જડોનો નહીં, અને જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ, ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવ વીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જળ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે, જીવ ભાવ ખોટા કરે છે આ એનો વેપાર છે, હંમેશા ક્ષણ પ્રતિક્ષણ ભાવ કરવા એ જ એનો વેપાર છે, એ ખોટા ભાવ કરે છે, એનાથી એની અંદર રહેલી અનંત શક્તિરૂપ વીર્ય આત્માનું, એની ચાલક શક્તિ પ્રત્યેક જીવમાં ક્રિયાવર્તી શક્તિ છે, આ કોઈ કુટસ્થ જળ પથરા જેવો નથી, એને પોતાની અંદર એક સ્વયં ઓટોમેશન છે, એક ગતિશીલતાની ક્રિયાવર્તી શક્તિ છે, પ્રત્યેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, એવી શક્તિ સ્ફુરાયમાન થાય છે, અને આ ખોટા ભાવ કર્મ જે વિભાવ છે એ વિભાવ ભાવનું નિમિત્ત લઈને આ શક્તિ શું કરે છે, જીવની જ શક્તિ, જીવની જ સ્ફૂર્ણા શક્તિ, જીવનું જ વીર્ય, ઉલસતું વીર્ય પર પદાર્થ તરફ જઈને એવા ભાવને કારણે એ પૂતગલ વર્ગણાઓને ગ્રહણ કરે છે, એ ગ્રહણ કરેલી પૂતગલ વર્ગણા પછી પોતાની રૂપે પરિણમિત થઈને કર્મના રૂપમાં ફેરવાઈ જાય છે, એટલે કર્મ એ પોતાના સ્વભાવથી થશે, પણ એને લાવવું કોણ, એને ચોટાયડા કોણ પોતાના પ્રદેશ સાથે, એ એમને તો બધી જગ્યાએ છે, કા જળને ન લાગ્યા, કા સિદ્ધ પરમાત્માને ન લાગ્યા, અહીંયા જીવનું ભાવ કર્મ એનું નિમિત્ત છે, એટલે કે છે જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ, શક્તિ છે જે વડે જળ એવા કર્મો જીવના પ્રદેશોથી ગ્રહણ થાય છે, કર્મણ વર્ગણાઓ જળ સ્વભાવી છે માટે તે સ્વયં આપોઆપ જીવને ચોંટી ન શકે, એટલે ભગવાન કહે છે કે જીવની આ સ્ફૂર્ણાથી આ એને કર્મ લાગેલા છે, આખો સિદ્ધાંત ફરીથી સમજાવે છે કે હે શિષ્ય, તું સમજી લે, તું આ કર્મને અને તું આ ઈશ્વરને આ બધી વાત કરસ તો પેલા તું એમ સમજો કે કર્મ જડ છે. હવે ભાવ કર્મ કોના છે? જીવના. હવે જડ કે ચેતન? જો શિષ્યને કેવી શાંતિથી સદગુરુ કહે છે કે ભાઈ, મેં તને વાત કરી, દ્રવ્ય કર્મ જડ છે, કર્મ જડ છે, કર્મ જડ છે, પણ ભાવ કર્મ જડ છે. તો કર્મ જડ પણ છે, કર્મ ચેતન પણ છે. જીવ વીર્યની સ્ફૂર્ણા એ કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે, એ વિના કર્મ બંધાય નહીં. અને એ જીવ વીર્ય એ ચેતન શક્તિ છે. તો તું એકાંતે કેમ માનીને બેઠો કે કર્મ જડ છે? એકાંતે માનીને બેઠો તો પછી એની મેળે પુદગળ પરમાણુમાંથી કર્મ બંધાવા જોઈએ. જીવના અભાવમાં, જીવના સદભાવ વિના, કારમણ વર્ગણા અથવા પરમાણુમાંથી કર્મનું સ્વરૂપ દ્રવ્ય કર્મનું કોઈ કાળે થાય નહીં. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. આ શરૂઆત જ ત્યાંથી કરી. શિષ્યને પહેલો જ કીધો કે ઉભો રે, હવે સદગુરુને જવાબ તો આ જ દેવો છે કે કર્મમાં કેટલી તાકાત છે. જો જેમ જેમ આવશે ને એમાં સદગુરુની શાસ્ત્રને કહેવાની યુક્તિ પણ સમજવી જોઈએ. કર્મ જડ કીધા પછી આ સદગુરુએ સમાધાન આપ્યું છે ને બતાવવું છે કે આ ફળનો પરિણામ જે કર્મ કર્યા છે એ કર્મ તારે ભોગવવાના છે, અને આ કર્મ જ તને કેમ પરિણામ આપશે. એમાં શરૂઆત શું કરી દીધી કે તું માનસ કે કર્મ જડ છે, પણ ભાઈ આ ભાવ કર્મ છે એ નિજ કલ્પના છે, માટે એ તો ચેતનરૂપ છે. અને અડધું તો એનો સમાધાન થઈ ગયું કે આ જીવના કર્મો છે એમાં ચેતન તત્વ એના પ્રેરણામાં પડેલું છે, જીવ વીર્યની સ્ફૂર્ણા પડેલી છે. તો પેલા કારમણ વર્ગણાના પુદગલ પરમાણુઓ જે જડ છે એ દ્રવ્ય કર્મપણાની સ્થિતિને પામે છે. કર્મને પાછા જડ ધૂપ કીધા, ગ્રહણ કરે જળ ધૂપ, એ તો જળ ધૂપ જેવા છે, પણ ગ્રહણ કરવાનું કારણ જીવ વીર્યની સ્ફૂર્ણા છે. હવે આ સમજાણું કે આ કર્મની અંદર ચેતન સ્વરૂપ છે, અને ચેતનનો ભાગ એ જીવનો કે બીજા કોઈનો? તો ચેતન જીવ સિવાય અન્ય કોઈ પણ દ્રવ્યમાં ચેતન ભાવ નથી. એટલે એ પહેલું પદ પાછું યાદ કરવું પડે કે ચેતન એ પ્રગટ લક્ષણ છે, અને એ લક્ષણ એવું છે કે જીવ દ્રવ્ય સિવાય જગતના બીજા પાંચ દ્રવ્ય અને એના અનંત જે પુદગલ પરમાણુ છે એકેયમાં ચેતન નામનો ગુણ નથી. બીજા ગુણ એવા છે કે આમાંય છે ને આમાંય છે, અરૂપીપણું જીવમાંય છે ને આકાશમાંય છે, નિરંજનપણું જીવમાં છે અને ધર્માસ્તિકાયમાં છે. પણ જો ચૈતન્ય નામનો જે ગુણ છે, ચૈતન્ય નામનું જે લક્ષણ છે, ઉપયોગ નામનો જે ગુણ છે, એ જીવ સિવાય જગતમાં ક્યાંય નથી. એ વાત પહેલા કીધી હતી એટલે પાછું લક્ષમાં શિષ્યને તો સ્મરણમાં છે, આપણને ન હોય એટલે વાત થાય છે, આપણે ભૂલી જાય છે. એટલે એ તો ક્યાંય નથી બીજું. તો હવે એ જે છે એ ચૈતન્ય ગુણ હોવાને કારણે ચેતન જે છે એ આ કર્મની અંદર કારણભૂત છે, નિમિત્તભૂત છે. એના કારણે આ પુદગલ પરમાણુએ કર્મની સ્થિતિને ધારણ કરી છે. હવે
જેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય.
ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તો પણ જે જીવ ખાય છે તેને તે ફળ થાય છે, એમ શુભાશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી. શુભાશુભ કર્મ આપ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ ઝેર અમૃતના પરિણામની રીતે ફળને પામે છે. જો ફળદાતા ક્યાં મૂક્યો? સદગુરુએ કોને બેસાડી દીધો? કર્મને જ બેસાડ્યો. કેવી સરસ રીતે બેસાડો! ઓલા કીધું કર્મને શું ખબર પડે આ જળને? તો કે જળને કઈ ખબર ન પડે. વાત તારી સાચી છે, પણ જેવા જળ કર્મ લેવામાં આવે એવું જળ પોતે પોતાના પરિણામે પરિણમે કે નહીં? પોતાના સ્વભાવથી પરિણમે. એટલે એને કહ્યું કે ઝેર અને સુધા એક અમૃત અને એક પોઈઝન, એ ઝેર. એ આપણે જે લઈએ એને ખબર નથી કે આ જીવને મારે શું ફળ આપવું છે. એ પદાર્થ જળ છે, અમૃતને ખબર નથી, સાકરને ખબર નથી મીઠાશ આપવી છે, લૂણને ખબર નથી ખારાશ આપવી છે. પણ આપણે પછી આપણા ચા ની અંદર તેનો ડોથો ભરીને નાખીએ છીએ, સાકર નાખીએ છીએ કે મીઠું નાખીએ છીએ, તો પરિણામ તો એ આવે કે ન આવે? તો ભાઈ આ કઈ મીઠાને ખબર ન પડી કે હું ચા બનાવું છું તો અત્યારે ખારાશ ન થવી જોઈએ. અરે ભાઈ મીઠું તો જળ છે, એ તો જળ છે, એનો ગુણ છે. ખારાશ એનો ગુણ છે, સાકરમાં મીઠાશ એનો ગુણ છે. એમ કે છે કે ઝેર અને અમૃત પણ જે લે એમ આત્માએ જે કર્મ ગ્રહણ કર્યા પૂતગલ વર્ગણાના પોતાના ભાવ અનુસાર, શુભ ભાવથી શુભ કર્યા અને અશુભ ભાવથી અશુભ કર્યા. હવે કર્મ પોતાની રીતે પરિણમે તો એમાં એને ફળ આપવાનું પણ ક્યાં રહ્યું? એ તો પોતાના સ્વભાવથી પરિણમે છે. અશુભ કર્મ અશુભ રૂપે પરિણમે, શુભ કર્મ શુભ રૂપે પરિણમે. આ કર્મ ક્યાંથી બંધાયા? તો કે પૂતગલ વર્ગણાથી. એ પૂતગલ વર્ગણા કોને ગ્રહણ કરી? બસ આ કોને ગ્રહણ કરી? અને તારી પાસેના સ્ટોકમાંથી જ થાય છે, બહારથી આવે છે? આ કર્મ એનો ઉદય જે થાય છે એ ક્યાંય બહારથી આવે છે? કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે. ભૌતિક શાસ્ત્રના વિજ્ઞાનની સૂક્ષ્મતા આપણે જોઈએ છીએ કે કેટલી સૂક્ષ્મતા છે. કોર્ડલેસ ટેલિફોન છે, ફેક્સ ચાલે છે, અહીંના લખેલી ગમે તે ભાષામાં લખો એ અમેરિકામાં આપણે આમ ટક ટક કરીએ તો એ જ ભાષામાં એ વાંચે. કેટલું આશ્ચર્ય આપણને લાગે. 10 વર્ષ પહેલા લાગતું હતું, આજે આપણે નાના છોકરાને કહી સારું વંડર છે, એટલે કે બાપામાં અક્કલ નથી, કેમ કે એને તો નિશાળમાં એનો વિષય છે, એ તો પોતે રોજ કરે છે ખટખટ. અને કોક ડોહાને કે અરે આ શું વાત કરો છો, આ અમેરિકામાં બોલે આપણને સંભળાય? કારણ કે હજી જીવને આ કર્મનું અને ચૈતન્યના સ્વરૂપનું પૂતગલ પરમાણુની આ તાકાતનું ભાન નથી. અહીંયા જ્ઞાની કહે છે, ભાઈ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય તેમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. એણે જે શુભ અને અશુભ ભાવથી જે પૂતગલ વર્ગણાના કર્મ ગ્રહણ કર્યા છે એમાંથી જે સર્જન થયું છે કર્મનું, એ કર્મ એનો વિપાક થયે ઉદયમાં આવે એનું ફળ અવશ્ય જીવને આપે જ છે. એમાં એને આને શું આપવું કે આને શું ન આપવું એવો કોઈ હિસાબ કરવાની કે જાણવાની જરૂર નથી. કારણ કે એ કયા કર્મ પરિણમે છે, પોતાની પાસે જ રહેલા કર્મ છે તે. એટલે કર્મને કઈ વિચારવાની જરૂર નથી, કર્મને કઈ જાણવાની જરૂર નથી, કારણ કે એનું સ્વાભાવિક પરિણમન છે. સાકરનું સ્વાભાવિક પરિણમન મીઠાશ છે, લૂણનું સ્વાભાવિક પરિણમન ખારાશ છે, ઝેરનું સ્વાભાવિક પરિણામ પ્રાણઘાતક છે, અને અમૃતનું સ્વાભાવિક પરિણમન અમરતા છે. આ સ્વાભાવિક પરિણમન છે, એ જળ જ છે, એ કઈ જાણતા જ નથી અને એને જાણવાની જરૂર પણ નથી. માટે જેવું વાવો તેવું લણો, કરો તેવું પામો. આ વિધાતાનું વિધાન, આ કુદરતનો કાનૂન, આ કર્મનો સિદ્ધાંત, આ તો સમજાય. એમાંથી કહેવતો આવી છે સદીઓના ડાપણથી કે ભાઈ તું એમ કે લીંબોડી વાવી અને આંબાનું ફળ થાય એમ ના. હવે લીંબોડી વાવી છે તો કાળેક્રમે કરીને જ્યારે એ લીંબડો થશે ત્યારે એમાંથી લીંબોડી જ ઉતરવાની છે. આંબાની કેરીઓ તોડવાની તું અપેક્ષા રાખે તો એ બની શકે એમ નથી. ભૂતકાળમાં આપણે લીંબોડી વાવીને આવ્યા છીએ અને હવે એમ વાત કરીએ કે આ કર્મના ફળમાં હે ભગવાન તું મારા સામું જતો નથી, આટલું ધર્મ હું કરું છું. તો કે છે ભાઈ જે વાયવું છે એ જ તારે લણવાનું છે, તું જેવું કર્યું છે એવું જ તું પામી રહ્યો છે. વસુધાના ન્યાયની અંદર કોઈ ગરબડ નથી, કુદરતના કાનૂનમાં કોઈ ફેરફાર નથી, કર્મના સિદ્ધાંતમાં અટલતા છે. એમાં ચડ વિચડપણું કે વિકળપણું પણ નથી, એ કાંઈ ફરે નહીં. એટલે શિષ્ય તો આભો થઈ ગયો કે આ તો કર્મ જ ફળનો દાતા થઈ ગયો. આમાં તો મેં કીધું તો કર્મ કઈ જાણતું નથી. સદગુરુ કે છે કર્મ એ કઈ જાણવાની જરૂર જ નથી, એના સ્વભાવ પ્રમાણે પરિણમે એટલે એની મેળે તને એનું ફળ મળે.
એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ, કારણ વિનાન કાર્ય તે તેજ શુભાશુભ વેદ.
એક રાંક છે, એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે. અને એવો જે ભેદ રહે છે તે સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોગતાપણું છે એમ સિદ્ધ કરે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ નથી. જો રિલિજન એન્ડ સાયન્સ ગોઝ ટુગેધર, પણ આ પશ્ચિમના લોકોની કલ્પના છે અને આપણે એના ભ્રમમાં આવી ગયા છે. પણ રિલિજન ઇઝ નથિંગ બટ સાયન્સ, ઇ ગોઝ ટુગેધર ની કેમ અંડરસ્ટુડ? ઇટ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ સાયન્સ. સાચો ધર્મ છે એ જ વિજ્ઞાન છે. જ્યાં ખોટો ધર્મ છે અહીંયા પછી કહે છે કે એ ધર્મને વિજ્ઞાન સાથે કઈ મેળ નથી. ક્યાંથી હોય મેળ? તર્ક શુદ્ધ નથી, વસ્તુના સ્વભાવ સાથે સંકલિત નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. હવે વસ્તુના સ્વભાવને જે જાણતો નથી એ ધર્મની ગમે તે પ્રકારની વાત કરીને પછી એ વાતને બેસાડવા માટે પોતાની કલ્પના મુકાડે, ક્યાંક કોઈ સિદ્ધાંતમાં કલ્પનાનું આરોપણ કરે, તો પછી આ ધર્મને અને વિજ્ઞાનને મેળ તૂટી જાય છે. એટલે ઘણીવાર લાગે કે ધર્મની વાત વિજ્ઞાન સાથે સુસંગત નથી. પણ અહીંયા તો અસંગતિનું કોઈ કારણ જ નથી. કારણ કે કર્મનો સ્વભાવ જાણીએ છીએ કે પૂતગળનો સ્વભાવ કર્મ સ્વભાવ એ પરિણમે, એ પોતાની મેળે જ એનો સ્વભાવથી થાય. એટલે શુભાશુભપણું એ આપ્યા જ કરે, એટલે ભોગતાપણું થયા જ કરે. ભાઈ, આ જગતમાં એક રાખ છે, એક નૃપ છે, એક પ્રધાન છે, એક પટાવાળો છે, એક બોસ છે, એક સર્વન્ટ છે. એકને અભ્યા ભંડાર ભર્યા છે અને બીજાને ખાવાનું ઠેકાણું નથી. એક વસ્ત્રો એને ત્યાં પેટી બંધ પડ્યા છે, એકને અંગ ઉપર ઢાંકવા માટે એક નાનું એવું વસ્ત્ર પણ કપડું પણ ઉપલબ્ધ નથી. એક મહાવિદ્વાન બાહોસ છે અને બીજો ગાંડો છે અને હોસ્પિટલમાં દાખલ કરવો પડે એમ છે. એક સશક્ત છે અને બીજો લૂલો લંગડો ને પાંગડો છે. સંસારમાં જેટલા જીવો છે એ પ્રત્યેકના વ્યક્તિત્વમાં જોતા એની જે સંપદા છે બધાય મનુષ્ય છે, ઓલ મેન આર ઇક્વલ, છતાં બે વચ્ચે સમાનતા નથી. બુદ્ધિની સમાનતા નથી, શરીર સંપત્તિની સમાનતા નથી, દ્રવ્ય સંપત્તિની સમાનતા નથી, શિક્ષણ સંપત્તિની સમાનતા નથી, સમજણની સમાનતા નથી, એના પાસેના પરિગ્રહની સમાનતા નથી, એના ભાવ અભાવની સમાનતા નથી. ખબર છે, જગતમાં આટલી વિચિત્રતા છે, એટલે દરેક માણસ પોતાની રીતે જુદો છે. ક્યાંય એકરૂપતા જ્યોમેટ્રીના ત્રિકોણની જેમ કે આના ત્રણ બાજુ અને આના ત્રણ ખૂણા, આટલી લાઈન અને આટલો ખૂણો એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર મૂકી દે એટલે માટે હરખો થઈ ગયો, તો તું કહેશ ને કે ઓલ હ્યુમેનિટી બે માણા લઈ આવ એક હરખા. એની આંખ સરખી નથી, એના કાન સરખા નથી, એનું શરીર સમાન નથી, અરે એક હાથની બધી આંગળી પણ, બે આંખ પણ સમાન નથી, પ્રત્યેક વ્યક્તિના બે અંગૂઠાની છાપ પણ સમાન. સમજાય છે? આટલું વિચિત્રપણું. કારણ કે આ દેહ છે એ કોઈ પણ પ્રકારે કર્મનો આકાર છે. આ દેહ છે એ કર્મનો આકાર છે. આવી પ્રકારની વિચિત્રતા સંસારમાં ચિત્ર વિચિત્રપણું છે, સંજોગોનું ચિત્ર વિચિત્રપણું છે. પરમ કૃપાળુ દેવે 254 ના આંકની પ્રારંભમાં કહ્યું, કર્મ અનંત પ્રકારના છે અને તે અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, તેથી જીવના પણ અનેક દોષ ભાસે છે. અનેક દોષ જીવની અંદર છે, એનું કારણ કર્મ અનંત પ્રકારના છે. એટલે ભગવાને રોજની આપણી આ દોષથી મુક્ત થવું, કર્મથી મુક્ત થવું એને માટે ઉપક્રમ આપ્યો જીવને વિચારવાનો. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હે પ્રભુ, તારા બોધને પામ્યા પછી, તારા માર્ગની ઓળખાણ થયા પછી, તારા સ્વરૂપની ઓળખાણ થયા પછી આ વિતરાગ દેવ આ નિર્ગ્રંથ ગુરુ અને એનો માર્ગ આ ધર્મ છે, એ ધર્મનું મને ઓળખાણ થયા પછી હવે મને લાગે છે કે અનંત દોષનું ભાજન હું છું. ભાજન એટલે સાધન, જેમાં બધા દોષ સમાઈ શકે એવો હું છું. કોઈ દોષને જગતમાં, કોઈ દોષને ક્યાંય રહેવા, ક્યાંય સ્થાન ન મળતું હોય તો મારામાં એવો હું છું. કેવો છું?
અધમાધમ અધિકો પતે સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું.
દોષનું વર્ણન કરે છે ગુરુદેવ. એટલા એટલા દોષનું વર્ણન કરીને છેલ્લે કહે છે કે કેટલાક વર્ણવા, નિશ્ચય કરી લે એક, અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હું. કઈ અપેક્ષાએ? દેહની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ, બાકી તો શુદ્ધ ચૈતન્ય છું. પણ જ્યાં સુધી આ અજ્ઞાન છે, જ્યાં સુધી આ વિભાવ છે, જ્યાં સુધી આ મોહ પરિણામ છે, જ્યાં સુધી આ સદગુરુનો બોધ પરિણમ્યો નથી, ત્યાં સુધી હું જગતમાં અધમાધમ છે. કારણ કે કયો દોષ ક્યારે જીવનમાં પ્રવેશી જશે એ ખબર, કારણ કે આત્મ સ્વરૂપની જાગૃતિ ભાન તો નથી. માટે હું ભાજન છું, ભાજન છું એટલે તૈયાર જ છે. માનતું શ્રી આચાર્ય શ્રીએ અરિહંત ભગવાનની સ્તવના કરતા કરતા કહ્યું છે કે હે ભગવાન, તને અમે સ્વપ્નમાં પણ દોષ સાથે જોયા નથી, દોષો અહીં તહી ફરે. ગાથા સરસ આવે છે, સ્મરણમાં નથી, પણ દોષો તારી આજુબાજુ ફૈરા કરે છે, પ્રવેશ પામતા નથી. તારા દેહમાં આ દોષ પ્રવેશ પામતા નથી, તારી આજુબાજુ ફૈરા કરે છે. જેમ સિદ્ધના આજુબાજુ પણ કારમણ વર્ગણાઓ તો હોય જ ને, ફૈરા કરે છે, તારામાં પ્રવેશ પામતા નથી. અરે કે છે, સ્વપ્નમાં પણ તારામાં દોષ હોય એવું નથી. તું નિર્દોષ તો છો જ, પણ સ્વપ્નમાં પણ તારામાં દોષ સંભવી શકે એવી સ્થિતિ નથી. જ્ઞાની પુરુષોએ પરમાત્માના આત્માના શુદ્ધ સ્વરૂપનું ઓળખાણ કેવું આપ્યું છે. આ જીવને નિશ્ચય થવો જોઈએ કે જ્યાં સુધી હું આ ભ્રાંતિમાં છે ત્યાં સુધી હું દોષનું ભાજન છું. ગમે તે દોષ ગમે ત્યારે મારા જીવનમાં પ્રવેશી શકે છે, અને આવો દોષ ક્યારે પ્રગટ થશે એ પણ આપણે કહી ન શકીએ. જો જાગૃતિ ન હોય અને પૂર્વનું કોઈ કર્મ ઉદયમાં આવે અને તદ્રુપ ભાવ આવીને જે જોડાઈ ગયા હોય તો જીવ દોષની પરંપરામાં પાછો લાગી પડે. કેટલો સંયમ આચરનાર એવા મહાન મહાન આચાર્યોએ, આવા સાધકોએ, તપસ્વી મુનિવરોએ પણ જ્યાં ઉપયોગ ચૂકી ગયા ત્યાં દોષની અંદર જોડાઈ ગયા. દોષ જુદા જુદા રૂપની અંદર આવે છે. કેવું એનું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે, સ્થુલીભદ્રાચાર્ય કોષાના વેશ્યાગ્રહની અંદર ચાતુર્માસ કરીને પાછા આવ્યા, અણિશુદ્ધ રહીને આવ્યા, સડરસના ભોજન કર્યા, કોષા વેશ્યાએ એને પતિત કરવા માટે થઈને ઉત્કૃષ્ટ પ્રકારના નૃત્યો કર્યા, આભૂષણ સજ્યા, અનેક પ્રકારના એને પોતાના તોફાન કર્યા, પણ આ મુનિ સ્થુલીભદ્ર ચાતુર્માસ ગુરુની આજ્ઞા લઈને ગયા હતા, પાછા એમ નેમ અણિશુદ્ધ સંયમથી, વિતરાગ સંયમથી પાછા આવ્યા. ગુરુના મુખમાંથી શબ્દ નીકળી ગયો, દુષ્કર દુષ્કર દુષ્કર. અદભુત છે, આવું તો ભયંકર પરાક્રમ આ કોઈ સાધી શકે એમ નથી. અને બાજુના બીજા એના ગુરુભાઈ સિંહ ગુફાવાસી મુનિને મનમાં મત્સર ભાવ આવ્યો, ઈર્ષા ભાવ આવ્યો કે ગુરુ ખરા છે, અમે મે ચાતુર્માસ સિંહની ગુફાના દ્વાર ઉપર કાઢ્યું, 4 મહિના ત્યાં 4 મહિના રહ્યો, ગમે ત્યારે સિંહના જડબામાં આવી જાઉં તો પણ પરવા કર્યા વિના મે ચાતુર્માસ કર્યા, તો ગુરુએ મને ન કીધું દુષ્કર દુષ્કર દુષ્કર, અને આ સ્થુલીભદ્રને કીધું દુષ્કર દુષ્કર દુષ્કર. એટલે બીજે વખતે ચાતુર્માસના પ્રારંભમાં એને કહ્યું કે ભગવાન મને આજ્ઞા આપો વેશ્યાના કારાગ્રહમાં જવાની, કોષાના આવાસમાં હું ચાતુર્માસ કરવા જાઉં છું. સ્વયંભૂ સૂરી આચાર્યએ કહ્યું તારું કામ નથી, તો કે તમને એના પ્રત્યે પક્ષપાત છે, આપો મને આજ્ઞા. સિંહ ગુફા, તો સિંહની ગુફાના દ્વાર ઉપર ચારિત્રનું જતન કરવું સરળ છે, પણ કામિનીના સંઘની અંદર ચારિત્રને જાળવવું કઠિન છે, દુષ્કર છે. પણ જાય છે, ગુરુએ જોયું ઉદય આવ્યો છે કર્મનો, ગુરુ જ્ઞાનવંત છે, ઉદય આવ્યો છે, જાય છે, પતિત થઈને રખડી પડે છે, કથા તો આગળ વધે છે. પણ આ સ્થૂલીભદ્રને જૈન દર્શનની અંદર જે કથાનો યોગ છે, આગામી 72-24 સુધી હે સ્થૂલીભદ્ર આ સમાજ તને ભૂલશે નહીં. સ્થૂલીભદ્રની અમરતા કરી દીધી છે એ ભગવાન મહાવીર ગણધર ગૌતમ, એની સાથે સ્થૂલીભદ્રની સ્તુતિ છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આ જૈન ધર્મનો એ સિતારો છે. આવતી 72-24 સુધી આ સ્થૂલીભદ્ર પ્રાત સ્મરણ જશે જગતના પૃથ્વીના પાટ ઉપરથી, એનો યશ કામના પતિત થશે. આવી પ્રકારની જીવની સ્થિતિ છે. દોષ ક્યારે આવે ખબર પડશે નહીં, આવું જીવનું સ્વરૂપ છે. એટલે કે છે, કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ ભેદ. આ શુભ ને અશુભ આપણે જે વેદીએ છીએ એનું કઈ કારણ તો હશે ને, કારણ વિના મને દુઃખ પડે છે. કૃપાળુ દેવ એક પત્રમાં લખ્યું છે, ઈચ્છા નથી જતા જે દુઃખ વેદવું પડે છે તો તે દુઃખનું કોઈ કારણ હોવું જોઈએ, એમ સમજીને જ્ઞાની પુરુષોએ પોતાનો વિચાર યોગ શરૂ કર્યો અને એમાંથી આત્મા, કર્મ, પરમાત્મા, મોક્ષ વગેરેનું આખું સિદ્ધાંતનો જન્મ થયો, આવિર્ભાવ થયો, સત્યની ઉપલબ્ધિ થઈ, વિચારમાંથી થઈ. એક સ્ફુલિંગ, એક વિચારની કણિકા કે મારી ઈચ્છા નથી, હું માનતો નથી, હું ઈચ્છતો નથી, છતાં મને દુઃખ ભોગવવું પડે છે. જે સ્થિતિ, જે સંજોગો મારે જોઈતા નથી તે મને આવીને જ પડે છે. જેને માટે હું બધી જ પ્રકારની રક્ષા કરું છું છતાં એ વસ્તુ થઈને જ રહે છે. જરૂર એનું કોઈ કારણ હોવું જોઈએ. આ ઇફેક્ટ એન્ડ કોઝ, ધેર કેન નોટ બી ઇફેક્ટ વિધાઉટ હેવિંગ એ કોઝ. કોઈ પરિણામ દુનિયામાં એવું નથી કે જેને માટે થઈને કોઈ કારણ ન હોય. આ અસર છે, આ પરિણામ છે, જરૂર એના મૂળમાં કોઈ ને કોઈ પ્રકારનું કારણ હશે. કોઈ જગતની અંદર એવું પરિબળ કામ કરી રહ્યું છે કે જેથી કરીને આ સ્થિતિ મને આપે છે. અને આજથી હજારો અનંત વર્ષ પહેલા આ વિતરાગ દર્શનના આ જ્ઞાની પુરુષોએ, આ વૈજ્ઞાનિકોએ આવી શોધખોળ આદરી. એમાંથી એમણે આ કર્મ સિદ્ધાંત, એમાંથી એમણે આત્મા, પરમાત્મા, મોક્ષ સ્વરૂપ અને આત્માના 6 પદ, કે જો આ કારણ અને કાર્યો, આ કર્તા પદ અને ભોક્તા પદ શોધી કાઢ્યું છે. અદભુત વિતરાગ વિજ્ઞાન. જેમ જેમ વાંચીએ, આત્મસિદ્ધિ સરળ ભાષાની અંદર વિતરાગ વિજ્ઞાન સમજાવે છે આપણને. આત્મસિદ્ધિનો મહાન ઉપકાર છે. ગાથાઓ વાંચ્યા જ કરવી, બોલ્યા જ કરવી, ચિંતન કર્યા કરવું, એના ઉપર મનન કરો, ચિંતન કરો, આપણને સૌને સમજાશે, સૌને સમજી શકાય એવી સ્થિતિ છે એની. ભગવાને કહ્યું છે કે જે કોઈ પોતે મુમુક્ષુ ભાવથી આનું રટણ કરશે તો એને જરૂર એનું જે ફલશ્રુતિ છે એ પ્રાપ્ત થશે જ. કેમ ન સમજાય? આ જ્ઞાન સમજણ આત્મામાં છે કે બીજે ક્યાંય છે? અને આત્મા મારો મારી પાસે છે કે હું ક્યાંય ગીરે મૂકીને આવ્યો છું? એટલે કૃપાળુ દેવે કહ્યું કે જીવ તો દિશામૂઢ થયો છે એટલે એને સમજાતું નથી, પણ આ જીવને ધર્મની વાત એ તો પોતાની વાત છે, કેમ ન સમજાય? જો આ જીવ સહજમાં વિચાર કરે તો તે સહજમાં મોક્ષ પામે. કારણ કે આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી, અન્યની વાત નથી કે કોઈ છુપાવે આપણને પૂરેપૂરી ન કહે. આપણી વાત આપણે કેમ ન જાણીએ? આપણા દુષ્કૃત્યો આપણા ધ્યાનમાં કેમ ન આવે? આપણો વિભાવ આપણને પકડાય કે નહીં? ખૂબ અદભુત વાત કરે છે. એટલે પછી અહીંયા કહે છે કે હે શિષ્ય, આ તો કર્મના, જો કર્મના આ પારખા, આ ચેતન અંદર ભાગ છે એ ભજવે છે. એટલે કહે છે, ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. ફળદાતા ઈશ્વરની એમાં કઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે અને નિસત્વ થયેથી ઝેર અને અમૃત જેમ ફળ દેતા નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિસત્વ થયે નિવૃત્ત થાય છે. ભાઈ, તું ઈશ્વરને લાવ્યો હતો ને, આ સદગુરુએ પાછો ઈશ્વરનો છેદ ઉડાડી દીધો કે તું એને તો વચમાં લાવજમાં.
એ સમાધાન લેવું જ નહીં કે પરમેશ્વર કરશે, હું જ મારા ભાગ્યનો વિધાતા છું, હું જેનો કરતા છું, હું જેનો ભોગતા છું, અને હું જ મારા મોક્ષ પદનો સ્રષ્ટા છું. આ સર્જનહાર બીજો કોઈ નથી, એના સર્જનહાર હું છું. મારા સ્વરૂપનું જે દી સર્જન થશે તે દિવસે હું જ કરીશ. કેવી જૈન દર્શનનું દ્રવ્યની અખંડિતતા, આત્મદ્રવ્યની સ્વતંત્રતા કેવી મૂકી છે, અદભુત છે. એટલે કે છે ભાઈ, એમાં કઈ જરૂર નથી, ઈશ્વરની જરૂર નથી. કર્મ સ્વભાવે પરિણમે અને થાય ભોગથી દૂર. દરેક ચીજ એનો કાળ પૂરો થાય એટલે નિસત્વ થઈ જાય. દવા ઉપર એક્સપાયરી ડેટ લખી હોય કે નહીં? ઔષધમાં એ બધી શક્તિ છે, પણ ક્યાં સુધી છે? તોને લખ્યું હોય કે જો એક મહિનામાં વાપરો તો, બે વર્ષમાં વાપરો તો, પછી પૂરું થઈ ગયું. એમ કર્મ ઉદયમાં આવે એની કાળ સ્થિતિ છે. કાળ સ્થિતિ પૂરી થાય એટલે કર્મ વયું જાય, નહીં તો આનંદ કર્મ મારો કેથી આવે આપણો? કેવી વાત કરી છે કે દુઃખ છે એટલે કીધું કે આ દુઃખની સ્થિતિ એ પણ ચાલ્યું જશે. જેમ ઓલો બહુ દુઃખી થઈ ગયો રાજા, બધું લૂંટાઈ ગયું, જંગલમાં ગયો, એની રાણીને કોઈ ઉપાડી ગયું, એના બાળકો રજડતા થઈ ગયા, અને સંન્યાસીને કીધું કે ભાઈ આનો કઈ ઉપાય, કોઈ મંત્ર તો લખી દીધું, તાવીજ બાંધીને દઈ દીધું, તારા ગળામાં રાખ. કાળ ક્રમે એ પાછું જયારે રાજપાટ હાથમાં આવ્યું, ગાદી ઉપર બેઠો, યાદ આવ્યું કે ઓલા સંન્યાસીનો આશીર્વાદ તો મને ફેડા, લાવ હું જઈને એના ચરણમાં અર્પણ કરી આવું, કઈક ભેટ આપું. કહ્યું મહારાજ કઈ તમારે જોઈએ? તો કે કઈ નહીં, તમે તો અનજ કર્યા છે. તો કે ભાઈ મેં કઈ કર્યું નથી, એમ બને, આપની કૃપાથી જ આ બધું થયું છે. તો કે લાવ તો ઓલું માદળિયું રાખ્યું છે. તો કે હા કાઢ, માદળિયું કાઢ, તોડ. અંદર ચિઠ્ઠી હતી, અંદર સંન્યાસે લખ્યું હતું, આ પણ ચાલ્યું જશે, આ દુઃખ છે એ પણ વીતી જશે. જગતમાં કોઈ ચીજ, કોઈ પ્રસંગ, સુખ દુઃખ કાયમી રહેતા જ નથી. સુખ દુઃખ વાદળા શ્વેત ને સામળા, કોઈ સ્થિતિ કાયમી નથી, શરીર કાયમી નથી, તો દુઃખ ક્યાંથી કાયમી હોય? કાંઈ નથી. બધી જ વસ્તુ કાળે ક્રમે કરીને નિવૃત્ત થાય. ઔષધનો પાવર પણ વયો જાય, એટલે ઓલો હોમિયોપેથિક વાળો તો ખાસ કહે કે જેવું નાખો એવું તરત લઈ લેજો, નહીં તો પછી પાછું ગયું, એનો પાવર ગયો. એમ કેટલાક કર્મો તો એવા હોય છે હોમિયોપેથી જેવા, કઈ ઠેકાણું નહીં એનું, જરાક તપ કરો તો ભાગી જાય ઉભા નોરીએ બાજુમાં. જૈન દર્શને તો અદભુત યોગ આપ્યો છે. જૈન દર્શનનો યોગ એ કે છે કે કર્મના પ્રાદુર્ભાવને, એની શક્તિને તું ક્ષીણ કરી નાખ. તેજાબ હાથમાં આવી ગયો છે, એનો સ્વભાવ છે જલદ છે, બાળી નાખશે, પણ લાદી સાફ કરવામાં છૂટકો જ નથી. તો બળી જવું આપણે? ના, નાક પાણી એક ડોલ અંદર. સિરપ લીધું, ડોક્ટરે કીધું કે જોજો સીધે સીધું કઈ ચમચી ભરીને મોઢામાં નાખતા ને, શું કીધું કે એક ચમચી દવા અંદર ચાર ચમચી પાણી ડાયલ્યુટ કરી નાખો, એટલે પછી તમને એની અવળી અસર થશે નહીં, એ તમને દજાડશે નહીં. તપેલું ગરમ હોય તો ચીપિયાથી ઉપાડજો, સાણસીથી ઉપાડજો, અને અગ્નિને ચીપિયાથી ઉપાડજો. જૈન દર્શનમાં સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, ભક્તિ, જ્ઞાન, દર્શન, ધ્યાન, માળા, આ બધા સાધન આપ્યા કે કર્મ ઉદયમાં આવી ગયા છે, ધ્યાન રાખજે. હવે એની તાકાતને ક્ષીણ કર, એને ડાયલ્યુટ કરી નાખ, એને મંદ કર, એને શિથિલ કર, એને ક્ષીણ કર. પરમ કૃપાળુ દેવે કીધું કે જ્ઞાન, છ પદના પત્રમાં કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમાધિ, શૈલ, આ બધા જ જેનાથી કર્મબળ શિથિલ થાય છે, ક્ષીણ થાય છે, ક્ષય થાય છે. જો કદી કર્મબંધ થયા કરે તો જીવ કોઈ દી મુક્તિ ન પામે. માટે આ ધર્મ જીવને કર્મના પ્રાદુર્ભાવથી બચાવવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માધ્યમ છે. કેટલાય કર્મને તો આવતા અટકાવી દે, એટલે પ્રદેશ ઉદય દઈને ખરી જાય. એટલે એનું શાસ્ત્ર અને સિદ્ધાંત બીજો છે, અત્યારે એટલો સમય આપણી પાસે નથી. પણ એ કર્મ બંધાયું હોય, આવે, પણ પ્રદેશ ઉપર આવીને ચાલ્યું જાય, એનો વિપાકનું પરિણામ જીવને આપી ન શકે. આ પણ સ્થિતિ છે, એની સંક્રમણની અવસ્થા, એનું અપક્રમણ, એનું વિક્રમણ, એનું સંક્રમણ, એની ઉદીરણા. અશુભ કર્મ શુભની અંદર પ્રકૃતિમાં પલટાય, શુભ અશુભમાં પલટાય, એની કાળ સ્થિતિમાં ફેર થાય, એનો અનુભાગ ઘટે, એની સ્થિતિ લંબાય. આ બધા કર્મના સિદ્ધાંત છે. એ તપના કારણે થાય. તપમાં એવી જબરજસ્ત સામર્થ્ય છે, તપ કરોડો અનંત કોટી કર્મોને એક ઘડીના ભાગમાં નાશ કરી શકે છે. એટલે તપ નામનું જૈન દર્શનમાં તપને કેન્દ્રમાં રાખી દીધું. તપસા સંવર નિર્જરા ચ. આત્માર્થ સૂત્રની અંદર તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીજી મહારાજે કહ્યું, એમાં મૂક્યું છે કે જે બધાને આ જૈન દર્શનનું તત્વજ્ઞાન છે, તપસા સંવર, તપ કરો. શરૂઆતની અંદર આત્મજ્ઞાન નહીં હોય ત્યાં સુધી કર્મને ઓછા પાડશે, નબળા પાડશે, શું ચિંતા છે? એ પણ પુણ્યની બેડી છે. અરે રેવા દે ભાઈ, પુણ્યની બેડી પણ હોનાની બેડી હશે તો કોક આપણું કામ આવશે. દીદી ભાંગશે તેથી હોનું તો વેચી નાખશું, જેથી સંપત્તિ આપત્તિ આવશે જીવ ઉપર તે દિવસે હોનું કામ આવે. અમારે એક ભાઈ હતા, મારી વકીલાતની ઓફિસમાં આવતા હતા, અને એક દિવસ મેં એને પૂછ્યું કે તમે આ 5 તોલાના હોનાના બટન પહેરો છો આ કાળની અંદર, એવા બટન પહેરાવીને તમે ક્યાંય હાકરી વાળા હોનાના 3 બટન પહેરે? મને કે સાહેબ તમે તો જુવાની વ્યાર, તમને ન ખબર પડે એનો હેતુ. મને એમ થયું કે સારું, આ તો ગજબ કહેવાય, આ તો જૂનવાણી છે. એટલા બધા એક કણ બી હતા પટેલ, એટલે કીધું પહેરતા હશે. કીધું આ તમારે એમાં ખબર પડવા જેવું શું હતું? આ પેલા બધા બહુ હોનું ઘરેણા શરીર ઉપર પહેરતા. તો કે ભાઈ અમે તો એટલા માટે પહેરીએ છીએ, અમને ખબર અમે કે પટેલ ખણબીની જાત કે નહીં, અંતરિયાળ મૃત્યુ થઈ ગયું હોય ને આપણું, તો આપણા શરીર ઉપરનો દાગીનો કોક લઈએ ને તો એને ભાવ આવે કે આને આટલું આવું હોનું આપણને આપ્યું છે, એટલે આપણું અંતિમ સંસ્કાર સરખા થાય. કારણ કે એને એનું ખર્ચ મળે, ક્યાંક બચાવવાનું અંતરિયાળ, ક્યાંક બચાવવાનું ખર્ચ થાય. એ ક્યાંક એને આપણને લઈ જાય, કોઈ દવાખાના ભેગો કરે અથવા તો બાળે આપણને, તો કઈ મફત થઈ શકીએ. અને આ શરીર કૂતરા કાગડા કૂતરાના મોઢે જાય, એટલે એને મનની અંદર કલ્પના કે એ બધું બરોબર ન કહેવાય. દેહનો તો આ પવિત્ર છે, એનો તો અગ્નિ સંસ્કાર થવો જોઈએ. તો કે આ હોનાના બટન હોય ને તો કોક કરે કે આપણો અગ્નિ સંસ્કાર. મને એમ થયું જગતના જીવો પાસે પણ કેટલું કેટલું જ્ઞાન હોય છે, હવે આપણને ખબર નથી. અને ઘણી વાર આપણા મનમાં ભ્રાંતિ હોય કે હું જ બધું જાણું છું. હજુ આપણે તો છદ્મસ્થ અવસ્થામાં છીએ. એટલે અહીંયા કહ્યું છે એને કે આ કર્મ ભોગથી દૂર થઈએ. તું ભોગવી લે, સંભાવે પણ ભોગવી લે, અને રોઈ રોઈને પણ ભોગવી લે. કર્મ 1 મિનિટ લાંબુ રોકાવાનું નથી. તું રોવા બેસીશ તો પણ જાય નહીં. એટલે ભક્તિમાં પદ અમારે બહુ ભાઈ ગાય છે કે રોવાથી પણ આ દર્દ જશે નહીં. કલ્પાંત કરવું તોય, કલ્પાંત કરતો આ જાય. કોઈનો વિયોગ થયો હોય તો ગમે એટલા માથા પછાડીથી પાછો આવે તો જ્ઞાની આવીને એમ કે રોનારો વયો જવાનો છે, કાકા રેવા દે ભાઈ. જગતનું સ્વરૂપ તો જુઓ. કર્મ એનું કાળ સ્થિતિ પૂરી થઈ એટલે રોકાય નહીં. ડોક્ટરની દવા ન લીધી હોય તો તાવ ઉતરી જાય. શ્રદ્ધા બેસવી આકરી છે પણ ટકે નહીં. સિદ્ધાંત આપણે સમજવાનો છે.
તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સા.
ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે. ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે. શુભાશુભ અધ્યવસાય એ મિશ્ર ગતિ છે, અને તે જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે, અને તે હાદી હેતુથી તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય, જળ ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. અદભુત વાત છે, અદભુત વાત છે. ભગવાન કહે છે કે ભોગ્ય સ્થાનક શિષ્યની વાત શું હતી? કે ઈશ્વર સિદ્ધ નહીં થાય તો જગતનો કોઈ નિયમ નથી. નિયમ નથી એટલે એની વ્યવસ્થા નથી, એનું સંચાલન નથી, એનો વહીવટ નથી. તો આ શુભાશુભ કર્મ ભોગવવા માટેનું આ જે બધું એને ફળ જોઈને બધાને, એ આપનાર, એનો કરતા, એનો નિર્મિત કરનાર અને એનું સંચાલન કરનાર કોણ? ભોગ્ય સ્થાન, સ્વર્ગ નરકની રચના, સ્વર્ગની રચના, કોઈને મેલ કોઈને જેલ, આ કેવી રીતે બધું મળે? ઈશ્વર નથી. જળ કર્મ તો ફળ આપે, પણ ફળ આપીને પછી તમે કહો છો કે ભોગ્યનું સ્થાન કેવી રીતે નિર્માણ થાય? 84 લાખ યોની, 24 દંડક, 4 ગતિ, આ જીવને પોતાના શુભાશુભ કર્મ ભોગવવા માટેની આ જીવની સ્થિતિ આપણે રોજ ખામણામાં બોલીએ છીએ. આ જીવ એકેન્દ્રિયમાં, આ જીવ વિકલેન્દ્રિયમાં, આ જીવ દેવલોકમાં, આ જીવ નારકીમાં, આ જીવ મિશ્રગતિમાં, તેર્યંચ અને મનુષ્ય મિશ્રગતિ છે. ઉત્કૃષ્ટ શુભ કર્મો કર્યા હોય જીવે તો એનું પરિણામ ભોગવવા માટે દેવગતિમાં જાય, જ્યાં કેવળ સુખ સુખ ને સુખ. ઉત્કૃષ્ટ અશુભ કર્મો કર્યા હોય, પાછું વાણીને પાપ કરતા જોયું ન હોય, નારકીના બંધ કર્યા હોય, તીવ્ર હિંસાદીના ભાવ કર્યા હોય, એવા અનાચાર એવા વ્યભિચાર કર્યા હોય તો એ નારકીમાં જાય. કેવળ દુઃખ દુઃખ અને દુઃખ, પણ ક્યાંક શુભ ક્યાંક અશુભ એવા ભાવ કર્યા હોય જીવે, એવા પણ કર્મો બાંધીને આવ્યા છે કે જેની અંદર અશુભ કર્મ અને શુભ કર્મ એ મિશ્ર છે, એવા સંચિત થયેલા કર્મ છે. તો તેર્યંચ ગતિ અને મનુષ્ય ગતિ આ મધ્યમ છે. આ ગતિની રચના સાહેબ કોણ કરે? પણ આ બધી વ્યવસ્થા કોણ કરે? મારા નસીબની અંદર મને શુભ કર્મનો એવો ઉદય આવે કે જેને કારણે થઈને મારી પાસે પાંચ બંગલા હોય. હવે આ બંગલા કોણ બનાવે? મને પાંચ બંગલા મળવા જોઈએ એવો મારા કર્મનો હિસાબ જોતા મને લાગે છે કે ભાઈ આપણે તો માગીએ છીએ પાંચ બંગલા જોઈએ. આ કોણ બનાવે? અથવા તો એવા અપરાધ કર્યા છે કે જેથી કરીને નારકીની ઘોર યાતના, કે જ્યાં પૃથ્વીનો ગોળો પણ જો પડે તો એ ક્ષેત્રની ઉષ્ણતા એવી કે એ ઉપરથી પડે ને નીચે પડતો રસ થઈ જાય. લોખંડ જેવું લોખંડ, પૃથ્વી જેવડો લોખંડનો ગોળો એ પણ જો ઉપરથી ફેંકવામાં આવે તો ગરમી એટલી છે નારકીની અંદર કે એ રસરૂપે પરિણમે. આવા કર્મોની મને સજા કરવી હોય તો પેલા આવી નારકીની રચના કોણ કરે? આવી ગરમી એ કોણ ઉભી કરે? કયું જનરેટર દાખલ કરી દઈએ? શું થાય? સદગુરુ કહે છે કે હે શિષ્ય, આ તારું ભોગતાપણાની અંદર આ બધી જગતની રચના, આખું જગત, એ જગતના તમામ જીવોના શુભાશુભ કર્મનું દ્રશ્ય સ્વરૂપ છે. મારા ને તમારા શુભાશુભ કર્મનો વિપાક એટલે આ જગત, દ્રશ્યમાન જગત, ઉદગળની આ રચના. પણ સાહેબ થઈ કેવી રીતે? એનો અહીંયા એક સંકેત સદગુરુ કરે છે. એ કહે છે સ્થાનક દ્રવ્ય સ્વભાવ છે ભાઈ, આ તો દ્રવ્ય સ્વભાવ છે. એટલે ભોગવવાના સ્થાનકો, ભોગવવાની સામગ્રી અને ભોગવવાની જે કંઈ પદાર્થ છે એની રચના થઈ જાય છે. સાહેબ દ્રવ્યનો સ્વભાવ શું? આ જીવ નામનું એક દ્રવ્ય અને એક પુદગળ નામનું દ્રવ્ય, બે જ દ્રવ્યની રમત છે. ચાર દ્રવ્ય તો નિષ્ક્રિય છે, શાંત છે, એને ક્યાંય આપણે વિચારવાના નથી. પણ જીવ અને પુદગળ આ બે દ્રવ્યના સ્વભાવમાં સદગુરુ કહે છે કે બંનેના દ્રવ્યની સ્વભાવની વિશેષતા, આ જીવ છે એમાં અચિંત્ય એવું જીવ વીર્ય છે. અચિંત્ય એની તાકાત કોઈ કલ્પના ન થઈ શકે એવું જીવ વીર્ય છે. અને પુદગળ નામનો જે દ્રવ્ય છે એમાં અચિંત્ય એવું સામર્થ્ય છે. તો જીવ વીર્ય અને પુદગળનું અણુનું સામર્થ્ય, આ બંને સામર્થ્ય જે ભેગા થાય અને એવી રચનાઓ પુદગળ જે છે એ રૂપે પરિણમે, પુદગળ એ રૂપે પરિણમે. મારે નામ કર્મ અનુસાર જેવા દેહની પ્રાપ્તિ મારે થવી જોઈએ એવો દેહ મને આહાર વર્ગણાના પુદગળ પરમાણુઓથી પ્રાપ્ત થઈ જાય. એવી જ રીતે જગતની અંદર સંપત્તિ, પરિગ્રહ, માલ સામાન, આ બધું જ જગતમાં નિર્માણ થયું. પુદગલ કેવી રીતે બની જાય? તો કે જેવું જીવનું વીર્ય એના ભાવ અને સાથે પુદગલનું અચિંત્ય સામર્થ્ય, એ બંનેના સુયોગથી ઉત્કૃષ્ટ જો હશે તો દેવગતિની રચના, નિકૃષ્ટ હશે તો નારકીની રચના, મિશ્ર હશે તો વચ્ચે મધ્યમ રચના તિર્યંચ અને મનુષ્ય ગતિ, અને એના અનુસાર પરમાણુનો જે સ્વભાવ છે સંઘાત અને ભેદ, સંઘાત અને ભેદ, આ પુદગલ પરમાણુઓ એ રીતે જોડાઈ જાય એ રચના જ બને. જ્યાં સુધી આપણા નસીબમાં, આપણા પરાર્ધમાં મકાનના સ્વામિત્વ આપણું હોય ત્યાં સુધી મકાન આપણું રહે. જેવું એ ખતમ થાય, પુણ્ય જેવું ખતમ થાય, તો શું થાય? કામ મકાન વેચાઈ જાય, કામ મકાન પડી જાય, અને કામ આપણે વેચાય. સંયોગમાંથી આપણે દૂર વયા જાય, એનો સંયોગ વયો ગયો. આપણને કોઈ પણ પદાર્થ ક્યાં સુધી સંયોગમાં રહીએ? જ્યાં સુધી આપણા જીવ વીર્યના ભાવ અને એ અચિંત્ય સામર્થ્યવાળા પૂતગલ પરમાણુ એ બે વચ્ચેનું સામંજસ્ય લેણ દેણનું ઋણાનુબંધનું છે ત્યાં સુધી આને પ્રારબ્ધ કહેવાય. આ અનુસાર જગતમાં બધી જ વસ્તુ બની જાય. આપણે કહી કેવું, આ મકાન તો હોવ રહુધી જીક ઝાલે એવું છે, કાંઈ નથી. છતાં આપણે જે કાલ વેચાઈ ગયું ને આજે એનું પડી ગયું, પડીને પાદર થઈ ગયું. કારણ કે એની સાથે જે જીવનો ઋણાનુબંધનો જે હતો એમાં હવે કોઈ જીવ તત્વ એવું રહ્યું નહીં કે આની સાથે એનો ભોગવટાનું ઋણ છે. માટે ગયું, હવે નવી ઘોડી નવોદા. હવે જેનું પાછું ઋણાનુબંધ હશે ત્યાં એ જ જગ્યા ઉપર બીજી ઇમારત ઉભી થાય, અને એમાં જેનું ઋણાનુબંધ ઓલું એકનું હતું, આખો બંગલો અને આખો હજાર વારનો પ્લોટ એકલો ભોગવતો હતો, એટલી એનું પ્રચંડ સામર્થ્ય હતું, હવે એની અંદર 6 જણા આવશે. હસુભાઈ બધું બદલાઈ ગયું. એકનો માલિક હતો અને મકાન તો અસલ હતું, રાજમહેલ જેવું જાય એવું નહીં, પણ એ વેચાઈ ગયું. આપણે તોડ્યું, એ તોડીને એની અંદર નવું ઉભું થયું. જુઓ, આ બીજા જીવોના કર્મો એ ધરતી સાથેનું લેણું પોતાનું માગી રહ્યા છે. જો એવું ન હોય તો એલેક્ઝાન્ડર એના બાપના નામના બધા લેખ દસ્તાવેજ કરી જાય, આપણા ભાગે એક પ્લોટ આવે ખરો? એક ન આવે. જગતની અંદર આ પદાર્થ પૂતગલની અચિંત્ય સામર્થ્ય છે, અને સામર્થ્ય રૂપે એ જ પદાર્થ, એટલે એકને અઢળક મળે છે, એકને નથી મળતું. એક ખૂબ પરિશ્રમ કરે છે છતાં ભૂખ્યો સૂવે છે, અને બીજો ખૂબ પરિશ્રમ કરે છે, પરિશ્રમ વિના એને મળે છે છતાં ખાઈ નથી શકતો. કેમ કે પદાર્થની અપેક્ષા એ ઢગલા ઘણા છે, પણ પાછું બીજું એક અશુભ, આ તો મિશ્ર ગતિ છે ને. શુભમાં ખૂબ ઢગલો છે કે ઘરે જેટલી મીઠાઈ મંગાવી એટલી મંગાવી શકાય, જેટલી સ્વાદિષ્ટ સામગ્રી રચવી એટલી રચી શકાય, એવી સ્થિતિ આર્થિક છે, વૈભવ એટલો સરસ છે, પણ ડોક્ટરની સૂચના છે કે ભૂલે ચૂકે આને જોજો, ખાંડનો કોઈ પદાર્થ ક્યાંય જાણે અજાણે પણ. પણ સાહેબ, આ શીરો કર્યો છે, થોડોક ગોળ એમાં નાખ્યો છે, ચાલશે? નહીં હો, પકડાઈ જાય તરત. બીજે ડોક્ટર કે શું ખાધું તું? પકડાઈ જાય. આના નસીબમાં એનો યોગ એને થાય નહીં. આવા અંતરાય કર્મ ઉભા કર્યા હોય તો અંતરાય કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે શુભ કર્મના કારણે ભોગવટો બધો મળ્યો હોય, પરિગ્રહનો સ્વામી હોય, પણ અંતરાય કર્મનું સ્વરૂપ છે કે એને બેનો મેળ ખાવા દે નહીં. આ ભોગ અને ઉપભોગ અનંત પ્રકારના કર્મ, પદાર્થનું અચિંત્ય સામર્થ્ય, જીવનું અચિંત્ય વીર્ય, આ બંનેના યોગથી આ પૂતગલ પરમાણુઓ એવી રચનાને પામે, એ ઈંટના રૂપમાં આવે, સોનાના રૂપમાં આવે, મહેલના રૂપમાં આવે, જેલના રૂપમાં આવે, એ મારુતિ કારના રૂપમાં આવે, એ ઝેર બુલેટના રૂપમાં આવે, સૌને પોતપોતાની રીતે પોતાના ભાગ્ય અનુસાર બધું જ મળતું રહે. અને નરસિંહ મહેતા એને સીધી સાદી ભાષામાં સમજાવ્યું કે જેહના ભાગ્યમાં